నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో అయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సవసాహూనం అరిహంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ అర్థ కే ప్రకాశీ మాంగళిక ఉపకారీ హై తినకో స్వరూప జాన రాగ తే భై జో భక్తి काय को नमाय स्तुति को उच्चारी हो धन्य धन्य तुम्हारी से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है मोक्ष मार्गस्य नेतारं वेतारं कर्म भूवृताम् ज्ञातारं विश्वतत्वानां वंदे तद्गुणलब्धे।
रविवार नो आपणो विषय तत्वार सूत्र चाली रह्यो छे। ઉમા સ્વામી આચાર્ય દેવ દ્વારા રચિત મોક્ષશાસ્ત્ર નામક જે ગ્રંથ છે એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે। પહેલો અધ્યાય એના ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે, જેમાં 33 સૂત્ર છે અને આપણે 20 સૂત્રની ચર્ચા કરી ચૂક્યા છે। 21 નંબરથી લઈને 30 નંબરના સૂત્ર સુધી જે સૂત્રો ઉમા સ્વામી આચાર્ય દેવે લખ્યા છે એમાં અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન એનું સ્વરૂપ બહુ જ સરસ રીતે આવ્યું છે। ટીકાઓ પણ અદભુત લખાઈ છે। રામજી દાદાની આપણે ટીકા રેફરન્સમાં લીધી છે, જે બધી આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડ પણ બની છે એ ટીકાના આધારે બની છે। અવધિ જ્ઞાનનો વિષય આપણે ગયા વખતે ચાલુ કર્યો હતો। 5 પ્રકારના જ્ઞાન છે, અહીંયા એ 5 જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કીધા છે, એટલે 5 જ્ઞાન સમ્યક જ્ઞાન છે, એની ચર્ચા ચાલે છે। પછી મિથ્યા જ્ઞાનની પણ આગળ ચર્ચા આવશે અને પછી થોડીક ચર્ચા નહીં સંબંધી આવે છે। અવધિ જ્ઞાન નો જે વિષય ગયા વખતે આપણે પ્રારંભ કર્યો હતો એમાં આપણે 2-3 પોઈન્ટની જે મુખ્ય ચર્ચા છે કરી હતી। અવધિ જ્ઞાન કોને કહેવાય, સૌથી પહેલો પોઈન્ટ તો એની પરિભાષા અને એના ભેદ પ્રભેદ અને એની જાણવાની સામર્થ, આ 3-4 પોઈન્ટના માધ્યમથી આપણે આની ચર્ચા કરશું। ખરેખર અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનની ચર્ચા બહુ અધિક થતી ન હોય, કેમ? કારણ કે 2 મુખ્ય કારણ છે। એક તો એક જ કારણ છે કે અવધિ જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે અને અવધિ જ્ઞાનથી આત્માને નથી જાણી શકતા, કારણ કે એનો વિષય જ રૂપી પદાર્થ છે, એ રૂપી પદાર્થને જાણવામાં સમર્થ છે। રૂપી પદાર્થ એટલે પુદ્ગલ, 6 દ્રવ્યમાંથી એકમાત્ર પુદ્ગલને વિષય બનાવે છે અવધિ જ્ઞાન। હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કાલે જ વિચારતી હતી કે બરાબર છે, અવધિ જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે, ઘણું બધું વિશ્લેષણ અહીંયા લખ્યું છે ટીકાઓમાં, પરંતુ રૂપી પદાર્થને જાણે છે તો આપણું વજન ક્યાં જાય છે? રૂપીને જાણે છે, રૂપીને જાણે છે, રૂપીને જાણે છે। હા, રૂપીને જાણે છે બરાબર છે, એ રૂપી પદાર્થ આવી થઈ જાય છે, પણ જે જાણે છે, જે જાણવાની સામર્થ્ય છે, એ જાણવાની સામર્થ મારી પોતાની છે, એ જ્ઞાન સ્વભાવી હું છું, એ જ્ઞાનનું કાર્ય હું કરી રહ્યો છું, એની એના તરફ આપણું લક્ષ્ય નથી જતું। એટલે મહિમા અહીંયા રૂપીને જાણે છે કરતા પણ મહિમા અહીંયા એ આવી જોઈએ કે જાણવાનું કાર્ય થઈ રહ્યું છે અને જાણવાની સામર્થ, રૂપીને પણ જાણવાની સામર્થ। એટલે અવધિ જ્ઞાનનો જે વિશેષ આજે લેશું આપણે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ અવધિ જ્ઞાનને, અવધિ જ્ઞાનની જાણવાની જે સામર્થ છે એમાં ઉત્કૃષ્ટ સામર્થ, જગન્ય સામર્થ, એ બધી ચર્ચા લેશું। થોડોક વિષય થિયરીનો છે, પરંતુ આ બધી ચર્ચાઓમાંથી એક જ વાત ઉભરાઈને આવે છે આપણી સામે, એક પરમાણુ ને જાણવાની સામર્થ અવધિ જ્ઞાનમાં છે, પરમાણુ ને વિષય બનાવી લે છે, ખ્યાલ આવે છે? તો એ પરમાણુ ને વિષય બનાવવાનું જ્ઞાન છે, એટલું સૂક્ષ્મ જે પરમાણુ જે દ્રવ્ય છે એને જ્ઞાન જાણી લે છે. તો મહિમા જ્ઞાનની આવી જોઈએ. અને એવું જે જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપે હું છું, એટલે હું જાણવા રૂપે પ્રણમવા વાળો દ્રવ્ય છું, હું જાણનાર તત્વ છું, હું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા છું. વજન ત્યાં જવું જોઈએ, મહિમા એની આવી જોઈએ. જો હવે આપણે પોઈન્ટ વાઇઝ આની ચર્ચા કરીએ, આજે આપણે અવધિ જ્ઞાનની પૂરી ચર્ચા કમ્પ્લીટ કરી નાખશું. અવધિ જ્ઞાનની સૌથી પહેલા તો પરિભાષા, પરિભાષા એની શું છે, કોને કહેવાય અવધિ જ્ઞાન. ગયા તેની પરિભાષા આપણે લીધી હતી, થોડોક ફાસ્ટ ગયા હતા ગયા વખતે, કારણ કે આપણે મિક્સ ક્રાઉડ હતું. એટલે અવધિ જ્ઞાન ની પરિભાષામાં શું છે, સૌથી પહેલો પોઈન્ટ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા પૂર્વક. કેવળ જ્ઞાન નથી આ, કેવળ જ્ઞાન ની સામે અવધિ જ્ઞાન બુંદ બરાબર છે, અને તો પણ અવધિ જ્ઞાન ની સામર્થ ઘણી છે. જો દ્રવ્ય ક્ષેત્ર કાળ, પહેલો પોઈન્ટ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા પૂર્વક ઇન્દ્રિય અને મનના અવલંબન વગર, બીજો પોઈન્ટ પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે, અવધિ જ્ઞાન કરતા પાવરફુલ મનપર્યાય જ્ઞાન છે. એની ચર્ચા કરશું ત્યારે આપણે એના ગીત ગાશે, તો જે દીકરાના લગ્ન હોય એના ગીત ગવાય ને. હમણાં આપણે અવધિ જ્ઞાન ની મહિમા કરીએ, મતી શુદ્ધિ મહિમા કરી, કારણ કે ત્યારે એના લગ્ન હતા એટલે એની મહિમા કરી, મતી ની કહી, મતી જ્ઞાન ની કેટલી મહિમા કહી, શુદ્ધ જ્ઞાન ની કહી દે. હવે અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન કરતા મનપર્યાય જ્ઞાન વધારે વિશુદ્ધ છે, અને કેવળ જ્ઞાન ની તો કઈ વાત જ ન થાય. અને કેવળ જ્ઞાન ની એક સમય ની પર્યાય ની અગર વાત ન થતી હોય, સમજાય છે, એની મહિમા અપ્રમપાર હોય, તો એની અનંતી પર્યાય ની સામર્થ શું હશે, અને પર્યાયો જેમાંથી નીકળે છે એ જ્ઞાન ગુણ જેવો હશે, અને જ્ઞાન ગુણ જેવા અનંત ગુણ નો ધારી એવો ગુણી ધર્મી આત્મા હું કેવો હોય. અલ્ટિમેટલી મહિમા પોતાની જ કરવાની છે. અગર પોતાની મહિમા થી ચૂકી ગયા ને અવધિ મન પર કેવળ જ્ઞાન મતી શુદ્ધ જ્ઞાન ના ગીત ગાયા, તો કોઈ ફાયદો નથી. આ બધી જ પર્યાય પોતાને પ્રકાશિત કરે છે, જાહેર કરે છે, ખ્યાલ આવે છે? એટલે માટે ખરેખર તો લક્ષણ થી લક્ષ્ય ના ગીત ગવાઈ રહ્યા છે, પણ લક્ષ્ય માધ્યમ છે, કારણ કે વ્યક્ત છે, અવ્યક્ત આત્મા નો આ વ્યક્ત અંશ છે, અને આ વ્યક્ત અંશ થી આપણે અવ્યક્ત સુધી પહોંચી શકશું એવી વ્યવસ્થા છે. અવ્યક્ત છે ને આત્મા, અવ્યક્ત છે, અતિન્દ્રિય છે, ઇન્દ્રિય ગમ્ય નથી, લિંગ ગ્રહણ છે, કોઈ લિંગોથી ગ્રહણ થાય એવો નથી. આ બધી વાતો છે. તો અવધિ જ્ઞાન ની પરિભાષામાં બે પોઈન્ટ કીધા, કયા બે પોઈન્ટ કીધા, ચલો જલ્દી જલ્દી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની આજે આપણે થોડીક ચર્ચા કરશો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા પૂર્વક ઇન્દ્રિય અને મનના અવલંબન વગર રૂપી પદાર્થોને સ્પષ્ટ પ્રત્યક્ષ જાણવા વાળા જ્ઞાનને અવધિ જ્ઞાન કહેવાય. સ્પષ્ટ પ્રત્યક્ષ જેવી રીતના કેવળ જ્ઞાની જાણે એવી રીતના, કારણ કે ઇન્દ્રિય મન નું અવલંબન નથી. સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન છે એ સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન, એને અવધિ જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન આત્મામાંથી આવે છે, એ સામર્થ આત્મામાં ભરી છે, એ જ્ઞેયમાંથી કે પરદ્રવ્યમાંથી નથી આવતું. આ જ્ઞેય અને જ્ઞાનની ભિન્નતા નિરંતર આપણા ઉપયોગમાં ઉર્ધ્વ રહેવી જોઈએ, ખ્યાલ આવે છે? હવે આ એક પોઈન્ટ છે. હવે આપણે બીજો પોઈન્ટ લઈએ. અવધિ જ્ઞાનના મુખ્ય બે ભેદ છે. 21 નંબરના સૂત્રથી આની ચર્ચા ચાલુ થાય છે. અવધિ જ્ઞાનના મુખ્ય બે ભેદ છે. આ બધો જ્ઞાન પ્રધાન વિષય છે, મને ખબર છે. એકવાર ભણી લો, એકવાર સાંભળી લો, ક્યારેક થોડું યાદ રહી જાય અને પોતાની મહિમા આવે એની માટે છે, કારણ કે આગળ તો વિષયો બધા આવતા રહે છે. તો અવધિ જ્ઞાનના મુખ્ય બે ભેદ છે. કયા બે ભેદ છે? મુખ્ય બે ભેદ, ભાવ પ્રત્યય અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન. પ્રત્યયનો અર્થ છે કારણ, પ્રત્યયનો અર્થ છે નિમિત્ત. પ્રત્યય કારણ ઓર નિમિત્તિનો એકાર્થવાચક શબ્દ છે. પ્રત્યય કહો એટલે કારણ. તો ભવ આવે જે શબ્દ છે ને, ભવ પ્રત્યય, ગુણ પ્રત્યય એટલે કારણ, ભવ જ જેનું કારણ છે. એટલે જન્મથી જ સામાન્ય વિષય છે સરસ, જન્મથી જ જેને અવધિ જ્ઞાન જે લઈને આવે છે, જે તમે મતી શુદ્ધ જ્ઞાન લઈને આવ્યા ને આપણે, એવી રીતના જન્મ થી મતિ શ્રુત અને અવધિ ત્રણેય પ્રકાર ના જ્ઞાન સહિત જે જીવ છે એને કહેવાય ભવ પ્રત્યે અવધિ જ્ઞાન. એટલે જન્મ થી જેને અવધિ જ્ઞાન હોય છે એવા ત્રણ જીવો છે. એવા ત્રણ પ્રકારના જીવો છે જેને જન્મ થી અવધિ જ્ઞાન એ લઈને આવે છે. તો કે છે કે નરક ગતિ ના જીવો, દેવ ગતિ ના બધા જીવો અને તીર્થંકર નો જીવ જન્મ થી અવધિ જ્ઞાન લઈને આવે. ત્રણ જ્ઞાન નો ધારી છે, ખ્યાલ આવે છે? તો એ જન્મ થી જેને અવધિ જ્ઞાન હોય છે એને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવાય. એટલે ભવ જ એનું કારણ છે, ભવ કારણ છે કે ભાઈ નરક માં ગયો તો એને અવધિ જ્ઞાન હોય હોય ને હોય. ઘણાને પ્રશ્ન થાય પણ એ તો સમ્યક દ્રષ્ટિ નારકીઓને ને, ના એવું નથી. મિથ્યા દ્રષ્ટિ નારકીઓને પણ, હવે જે મિથ્યા દ્રષ્ટિ નારકીઓ છે, મિથ્યા દ્રષ્ટિ દેવો છે, નારકીઓ અને દેવોની વાત કરીએ તો મિથ્યા દ્રષ્ટિ નારકી અને મિથ્યા દ્રષ્ટિ દેવોને જે અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાન કુઅવધિ જ્ઞાન નામ પામશે. પણ અવધિ જ્ઞાન તો છે, એનો દુરુપયોગ કરશે ભલે, પણ અવધિ જ્ઞાન તો છે, ખ્યાલ આવે છે? અને સમ્યક દ્રષ્ટિ જે નારકીઓ છે, સમ્યક દ્રષ્ટિ જે દેવો છે, ચાર પ્રકારના દેવોમાં સમ્યક દ્રષ્ટિ દેવો છે, એ બધા સમ્યક દ્રષ્ટિ દેવોને અવધિ જ્ઞાન છે. અને એ અવધિ જ્ઞાન મતિ અને શ્રુત જ્ઞાન શું હો સમ્યક હોવાના કારણે, શું હોવાના કારણે એ અવધિ જ્ઞાન પણ શું અવધિ જ્ઞાન સમ્યક અવધિ જ્ઞાન નામ પામે છે. તો એનો એ સદુપયોગ કરે છે. સમ્યક દ્રષ્ટિ દેવો સદુપયોગ કરે છે, મિથ્યા દ્રષ્ટિ દેવો દુરુપયોગ કરે છે. એની પણ થોડીક સદુપયોગ દુરુપયોગની પણ આપણે ચર્ચા કરીશું. થોડીક ચર્ચા અવધિ જ્ઞાન, ગયા વખતે પોઈન્ટ કીધો તો પછી પ્રશ્ન આવ્યો મને યુએસ થી, એક પ્રશ્ન આવ્યો કે અવધિ જ્ઞાન અને જાતિ સ્મરણ જ્ઞાન ની થોડીક ચર્ચા થઈ હતી, તો કે અવધિ જ્ઞાન અને જાતિ સ્મરણ જ્ઞાન માં ફરક શું છે, અંતર શું છે? અને બીજો એક પ્રશ્ન તરત ઉભો થાય તો કે અવધિ જ્ઞાન સમ્યક દર્શન માં નિમિત્ત કેમ નથી અને જાતિ સ્મરણ જ્ઞાન સમ્યક દર્શન માં નિમિત્ત કેમ છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજવાની છે. શું નિમિત્ત નથી? તો કે અવધિ જ્ઞાન નિમિત્ત નથી પણ જાતિ સ્મરણ જ્ઞાન નિમિત્ત બને. એનો શું રોલ છે, એ કેવી રીતના એનો પ્રોસેસ થાય છે એની થોડી ચર્ચા કરશું. તો દુરુપયોગ સદુપયોગ ની કરશું, આની કરશું અને થોડા ભેદ પ્રભેદ ની ચર્ચા કરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની ચર્ચા કરીને પૂરું કરશું. તો આપણે ક્યાં આવ્યા? પહેલા પરિભાષા થઈ ગઈ, ભેદ પ્રભેદ માં આપણે આવ્યા ભવ પ્રત્યય અને ગુણ. તો ભવ પ્રત્યય માં પ્રત્યય નો અર્થ શું કર્યો? કારણ, નિમિત્ત. તો ભવ જ એનું કારણ છે એ ભવ પ્રત્યય અવધિ જ્ઞાન. અને ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન, ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન માં શું લીધું હતું લાસ્ટ ટાઈમ યાદ છે? સમ્યક દર્શન મનુષ્ય જીવો ને થાય છે અને સમ્યક દર્શન જેવો મહાન ગુણ પ્રગટ થયો એની સાથે સમ્યક દ્રષ્ટિ જીવોને સમ્યક સહિત કોઈ કેવી જ્ઞાન ની વિશુદ્ધતા, કોઈ કેવી જ્ઞાન ની વિશુદ્ધતા, હરેક સમ્યક દ્રષ્ટિ જીવને નહીં, હરેક સમ્યક દ્રષ્ટિ જીવને નહીં પરંતુ થોડાક અમુક સમ્યક દ્રષ્ટિ જીવોને સમ્યક દર્શન ની સાથે એવી જ્ઞાન ની વિશુદ્ધતા થતા જે અવધિ જ્ઞાન થાય એ અવધિ જ્ઞાન ને શું કહેવાય? તો કે એ અવધિ જ્ઞાન ને ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવાય. એ ગુણ એમાં નિમિત્ત છે. કયો ગુણ નિમિત્ત છે? તો કે સમ્યક દર્શન રૂપી ગુણ નિમિત્ત છે. આટલું યાદ રહેશે? બે ભેદ ના નામ તો યાદ રહેશે ને? બે ચાર વર્ષ પછી સાંભળશો તો ખ્યાલ તો આવશે ને કે આવું કઈક સાંભળ્યું છે. ભવ પ્રત્યે અને ગુણ પ્રત્યે, બોલો એકવાર બધા. પ્રત્યયનો અર્થ, વેરી ગુડ. અને આ કોના ભેદ છે? અવધિ જ્ઞાન ના ભેદ છે. અવધિ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે કે પરોક્ષ? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ માં એક દેશ કે સકલ? એક દેશ. અવધિ જ્ઞાન કરતા વિશુદ્ધ કયું જ્ઞાન છે? અવધિ જ્ઞાન કોને જાણે છે? વેરી ગુડ. અરે વાહ, આટલું બધું યાદ રહ્યું. અવધિ જ્ઞાન કોને જાણે છે? રૂપી પદાર્થ ને જાણે છે. એટલે નકામું છે ને? ખરેખર આત્મા ના અનુભવ માટે નકામું છે, પરંતુ જ્ઞાન છે એટલે આપણે તો જ્ઞાન ની મહિમા કરીએ. તો કે ભાઈ, અમે તો અમારા બધા જ્ઞાન ની મહિમા કરીએ, કારણ કે જ્ઞાન અમારો સ્વભાવ છે, જ્ઞાન અમારી સામર્થ્ય છે, જ્ઞાન અમારું રૂપ છે, જ્ઞાન અમારું સ્વરૂપ છે. અમે જ્ઞાનમય તત્વ છે અને જાણવું એ અમારું કાર્ય છે. રૂપી ને જાણે, અરૂપી ને જાણે, લોક ને જાણે, અલોક ને જાણે, ઓછું જાણે, વધુ જાણે, ગમે તે, પણ જાણવું એ અમારું કાર્ય છે. માત્ર જ્ઞાન ના મેરા કામ એ જ્ઞાન ની મહિમા કરીને જ. આટલું સમજાઈ ગયું? બરાબર છે? એ આવે છે, આવે છે. એ પછી હજી ઘણું બધું છે, પછી આવશે. હવે આપણે ગુણ પ્રત્યય અને ભવ પ્રત્યયની વાત થઈ, બરાબર છે? હવે જો આગળ આપણે જોઈએ, બહુ સરસ એક વાત છે 440 નંબરની સ્લાઇડમાં. જે ભવપ્રત્યય છે ને એની માટે ઉદાહરણ જેવું આપ્યું છે બહુ સરસ, પક્ષીઓ મેં જન્મ કા હોના હિ આકાશ મેં ગમન કા નિમિત્ત હોતા હૈ ન કિ શિક્ષા ન ઉપદેશ ન જપ ન તપ. પક્ષીઓ જન્મથી જ બરાબર છે કે ઉડવું એ એનો સ્વભાવ જ છે, એ રીતના જન્મથી જ મતિ શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન ને લઈને આવે છે બરાબર. હવે આના પછી જો 441 નંબર ની સ્લાઇડ માં બહુ સરસ એક વાત કહી છે કે ભાઈ અહીંયા પ્રકરણ ચાલી રહ્યું છે સમ્યક જ્ઞાન નું, પરંતુ અહીંયા જે અવધિ જ્ઞાન ની વાત છે એ સામાન્ય છે, એટલે એમાં મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન બે પ્રકારે લઈ લેવું એટલું ખાલી સમજાયું છે. હવે આ જો એક અહીંયા બહુ સરસ વસ્તુ છે, ભવ પ્રત્યે અવધિ જ્ઞાન માન કીધું, ફરક સમજો ભવ પ્રત્યે અને ગુણ પ્રત્યે માં બે ભેદ થઈ ગયા ને ઉભા, ભવ પ્રત્યે અને બરાબર છે એનું સ્વરૂપ સમજાયું. હવે સમજો એ કેવી રીતના થાય છે, તો કે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય ને એ ભવ પ્રત્યે અવધિ જ્ઞાન દેશા અવધિ છે, એટલે આત્માના સમસ્ત પ્રદેશો માંથી થવા વાળું છે. આટલું સમજાય ને, સમસ્ત જે રીતે આપણને જ્ઞાન હમણાં સમસ્ત પ્રદેશ માંથી થાય છે ને, જ્ઞાન આપણે અસંખ્યાત પ્રદેશી છે આપણું ક્ષેત્ર, ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી છે, તો જ્ઞાન અસંખ્યાત પ્રદેશ માંથી થાય છે ને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. વાળ આમ ખેંચશો તો પણ અહીંયા ફીલ થશે, અને નીચે પણ કોઈ પગ મૂકી દે તો ફીલ થશે, તો તે અસંખ્યાત પ્રદેશ માંથી મતિ શુદ્ધ જ્ઞાન થાય છે. એવી રીતના અવધિ જ્ઞાન પણ જે ભવ પ્રત્યે છે એ ભવ પ્રત્યે અવધિ જ્ઞાન પણ સમસ્ત આત્માના પ્રદેશો માંથી થાય છે, અને ગુણ પ્રત્યે જે અવધિ જ્ઞાન છે એ ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન માં આપણે વાત લીધી હતી લાસ્ટ ટાઈમ કે નાભિની ઉપર શંખ પદ્મ વજ્ર સ્વસ્તિક કળશ આદિ જે ચિહ્ન છે એ ચિહ્ન માંથી થાય છે. હવે અમે ફાઇન્ડ આઉટ કરતા હતા કે ભાઈ એ ચિહ્ન જે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન જે ચિહ્ન માંથી થાય છે એ ચિહ્ન જન્મથી હોય છે કે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન થતા એ ચિહ્ન થાય છે, એની શોધ ચાલી રહી છે, એ પૂરી થશે પછી તમને કહીશ. એ ખબર નથી પડતી કે ચિહ્ન જન્મથી છે કે મારે પૂછવાનું છે, પૂછીને તમને કહીશ. એટલે પ્રશ્ન છે કે આ જે ચિહ્ન છે એ ચિહ્ન પહેલાથી હોય ગુણ પ્રત્યે જેને થવાનું હોય એ તો ખબર જ છે, ભાવમાં ગુણ પ્રત્યે થવાનું છે, તો એ ચિહ્ન પહેલાથી હોય કે પછી ત્યારે થાય એક પ્રશ્ન છે, એ આપણે પછી એની ચર્ચા કરશું. પણ એ ગુણ પ્રત્યે એ એટલા પ્રદેશમાંથી જ થાય, અને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન આખા આત્માના પ્રદેશોમાંથી થાય, એટલે એનું એક નામ આપ્યું દેશાવધિ. સમજાય છે, એ દેશાવધિ એટલે એ દેશાવધિ પરમાવધિ ને સર્વાવધિ જે હવે ભેદ કરશું એ વાળો દેશાવધિ નથી. અહીંયા દેશાવધિનો અર્થ ખાલી એટલો લેવો કે આત્માના અસંખ્યાત પ્રદેશ માંથી થવા વાળા અવધિ જ્ઞાન ને દેશાવધિ જ્ઞાન કહેવાય છે, ભવ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવાય છે. આત્માના અરે નાભીની નીચે શરીરમાં જે નાભીની નીચે જે આકાર હોય, જે રીતના આ આંખ છે ને, તો આંખથી આપણે જાણવાનું કામ કરે છે, કાનથી આપણે સાંભળવાનું કામ કરે, આ બધા ચિહ્ન છે ને, અને આ બધા ન કર્મ આ શરીર છે. તો એવી રીતના જે અવધિ જ્ઞાન જે ગુણ પ્રત્યે થાય છે નાભીની નીચે એવો આકાર, આત્માના પ્રદેશ, આત્મામાં કોઈ એવો આકાર નથી થતો, આત્મામાં કોઈ એવો આકાર નથી થતો બરાબર છે. અહીંયા ઉપર ચલો નાભીની ઉપર લેજો. ચલો હવે આગળ, હવે જો આપણે આની થોડી ચર્ચા કરીએ, હવે જે લાસ્ટ ટાઈમ આપણે વિષય નહોતો લીધો એ હવે લઈએ અને પૂરું કરીએ આખો આ વિષય. આજે હવે સૌથી પહેલા આના પર આવી જાઓ, 446 ઉપર. હવે એમાં જો ભવ પ્રત્યેની ચર્ચા થઈ ગઈ, હવે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાનનો થોડોક વિસ્તાર છે જે ટીકામાં મળે છે એની થોડીક ચર્ચા કરીએ. ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન, હવે ખ્યાલ આવી ગયો ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન. સૌથી પહેલા ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન સમ્યક દ્રષ્ટિ જીવોને હોય બરાબર છે, આ એક વાત. હવે સમ્યક દ્રષ્ટિ જીવોમાં અવિરત સમ્યક દ્રષ્ટિને પણ હોઈ શકે, પંચમૂળ સ્થાન વાળા દેશવિરત સમ્યક દ્રષ્ટિને પણ હોઈ શકે, અને મુનિરાજોને પણ હોઈ શકે. મુનિરાજોમાં પણ એક ભાવથી મોક્ષે જવા વાળા મુનિરાજને, યા તો પછી આગળ અમુક ભાવ પછી મોક્ષે જવાળા મુનિરાજને, તો ચરમ શરીરી મુનિરાજ અને જે સાધારણ મુનિરાજ છે જે એ ભાવમાં મોક્ષે નથી જવાના, આગળ મોક્ષે જવાના છે પણ એમને પણ હોઈ શકે. એમાં મેં બે કેટેગરી કરી, એમાં મુનિરાજમાં બે કેટેગરી સમજાવી. કઈ બે કેટેગરી? ચરમ શરીરી અને એક નોર્મલ કે જે આગળ મોક્ષે જવાના છે બરાબર. તો આમાં બધા સમ્યક દ્રષ્ટિ જીવો આવી ગયા. હવે ગુણસ્થાન લો, તો ગુણસ્થાન કયા આવી ગયા? 4 થી લઈને 12 સુધી
ચાર થી લઈને બાર સુધી. હું તમને એમ પૂછું, અવધિ જ્ઞાન કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી હોય? અવધિ જ્ઞાન ચાર થી બાર, બરાબર? રોંગ. એક થી બાર, કારણ કે મિથ્યા દ્રષ્ટિ જીવોને હોય છે ને, તે પહેલા ગુણસ્થાનમાં છે. હા હા, સારો પ્રશ્ન. આ પ્રશ્ન મને પણ થયો હતો, એને પૂછ્યો પણ હતો. તો કે હા, એને એને ખબર પડે કે અવધિ જ્ઞાન, મને અવધિ જ્ઞાન થયું છે, ઉપયોગ મૂકે અને ઉપયોગ મૂકીને અવધિ જ્ઞાનના માધ્યમથી જાણે. હવે જાતિ સ્મરણ અવધિ જ્ઞાનમાં લેશે ને, ત્યારે તમને વધારે વિશેષ ખ્યાલ આવશે ને મજા આવશે. પણ હા, બુદ્ધિપૂર્વક ઉપયોગ મૂકે. એવું નથી કે ખબર ન પડે કે અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાન થયું, અવધિ જ્ઞાન છે, અને અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકીને રૂપી પદાર્થોને સ્પષ્ટ પ્રત્યેક જાણે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત. હા, જાણે, રૂપી પદાર્થને જાણે. હવે એની ચર્ચા આપણે કરીએ. પહેલા આપણે આટલી વાત શેની લીધી? ગુણ પ્રત્યેની. ગુણ પ્રત્યે સમજાયું? ગુણ પ્રત્યે શું સમજાયું? ગુણ પ્રત્યે કે સમ્યક દ્રષ્ટિ, અવિરત, વિરત, મુનિરાજ, એ બધા આવી ગયા. એટલે હું એમ અગર પ્રશ્ન પૂછું કે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી? પોઈન્ટ સમજાય છે? અવધિ જ્ઞાન નોર્મલ એક થી બાર, અને ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન ચાર થી. આટલું સમજાયું? ગુણ પ્રત્યે ચાર થી બાર. પોઈન્ટ ફાઈવમાં આવે છે અવધિ જ્ઞાન એક થી બાર કેમ? કારણ કે અવધિ જ્ઞાન એક ક્ષયોક્ષમ જ્ઞાન છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ અને પર્યાય, એ ચાર ક્ષયોક્ષમ જ્ઞાન છે. અને કેવળ જ્ઞાન છે, શાયિક જ્ઞાન છે. ડિફરન્સ સમજાયો? મતિ, શુદ્ધ, અવધિ અને પર્યાય ક્ષયોક્ષમ જ્ઞાન છે. અને ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો કે મતિ જ્ઞાન ક્ષયોક્ષમ, શુદ્ધ જ્ઞાન ક્ષયોક્ષમ, અવધિ જ્ઞાન ક્ષયોક્ષમ, મન પર્યાય જ્ઞાન ક્ષયોક્ષમ. તો મતિ જ્ઞાનમાં તો કે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ. શુદ્ધ જ્ઞાનમાં તો કે શુદ્ધ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ. અવધિ જ્ઞાનમાં અંતરંગ નિમિત્ત તો કે અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ, અંતરંગ નિમિત્ત. સમજાય છે? અને મન પર્યાય જ્ઞાનમાં અંતરંગ નિમિત્ત તો કે મન પર્યાય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ. તો જેટલો ક્ષયોક્ષમ એટલું ગાઢ, જેટલો ઉદય એટલું આવરણ, અને શય તો પૂરું ખુલ્લું. ન સમજાયું? સમજાય છે? કેમથી સમજાત? જ્ઞાનાવરણીય કર્મ છે, જ્ઞાનાવરણીય કર્મનો, કારણ કે આ જ્ઞાનની ચર્ચા છે ને, તો જ્ઞાનાવરણીય કર્મમાં ત્રણ કઈ અવસ્થા પોસિબલ છે? બોલો અક્ષયભાઈ, ખ્યાલ આવે છે? જ્ઞાનાવરણીય કર્મમાં ત્રણ અવસ્થા કઈ પોસિબલ છે? તો કે ક્ષયોક્ષમ, ઉદય અને શય. હમણાં પણ આપણામાં પણ જુઓ ને, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો જેટલો ક્ષયોક્ષમ જેને જેને છે, બધાનો ક્ષયોક્ષમ અલગ છે. કોઈકને અહીંયા કાંઈ જ નહીં સમજાતું હોય, આઈ એમ શ્યોર. અને કોઈકને એક એક વસ્તુ સમજાતી હશે, કોઈકને થોડું સમજાતું હશે. કેમ? વાત તો એક જ આવે છે ને, પરંતુ ક્ષયોક્ષમ અલગ અલગ છે. ખ્યાલ છે? અને કોઈક તો ક્યાંક હશે, હમણાં ખબર નહીં ક્યાં હશે, અને કંઈક બીજું ચાલતું હશે ક્ષયોક્ષમમાં. ખ્યાલ આવે છે? તો એ જે ક્ષયોક્ષમ છે એ ઉઘાડને બતાવે છે, જે ઉદય છે એ આવરણને બતાવે છે. જેટલો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનનો ઉદય છે, એટલું આવરણ છે, એટલું જ્ઞાન પ્રગટ નથી. તો જે જ્ઞાન પ્રગટ નથી એની શું ચર્ચા કરીએ? અને જે જ્ઞાન પ્રગટ છે એ સ્વભાવનો અંશ છે. એટલે એ કીધું કે આ કોઈ પણ જ્ઞાન બંધનું કારણ નથી, દુઃખનું કારણ નથી, આશ્રયનું કારણ નથી, કારણ કે આ પ્રગટ જે ક્ષયોક્ષમ ઉગાર રૂપ છે એ સ્વભાવનો અંશ છે. મતિ, શ્રુત, અવધિ હોય કે મન પર્યાય હોય, રૂપીને જાણે છે તો શું થયું? પણ જાણે છે તો પોતે પોતાના સ્વભાવના સામર્થ્યથી, રૂપીના કારણે નહીં. જોર સમજાય છે? અચ્છા, તો આ ક્ષયોક્ષમની વાત થઈ ગઈ, ઉદયની વાત થઈ ગઈ, અને શય, ત્રણ અવસ્થા સમજાય. જ્ઞાનાવરણીય કર્મની ત્રણ અવસ્થા કઈ? ત્રણ અવસ્થા ક્ષયોક્ષમ, ઉદય અને શય. શય થશે તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય, તો કેવળ જ્ઞાન પ્રગટ થશે. પણ સમજાય છે? જ્ઞાનાવરણીય કર્મમાં કઈ દશા ન હોય? વેરી ગુડ. ઉપશમ દશા ન હોય. ક્યારે ન હોય? ઉપશમ, ઉપશમ જ્ઞાનાવરણીય કર્મમાં ન. ત્રણ અવસ્થા સમજાઈ ગઈ, અંતરંગ નિમિત્ત સમજાયું. તો અવધિ જ્ઞાનાવરણીય કર્મ, અવધિ જ્ઞાન થયું, આન્સર, અવધિ જ્ઞાન થયું, તો અવધિ જ્ઞાનાવરણીય કર્મ શું છે? તો કે એનો ક્ષયોક્ષમ એ અંતરંગ નિમિત્ત છે, અને એ ક્ષયોક્ષમ બધાનો અલગ અલગ છે. જેને જેને અવધિ જ્ઞાન છે, હમણાં જેને જેને અવધિ જ્ઞાન છે, દેવ નારકી તો બધાને છે, અને મનુષ્યમાં જેને હશે કેવડી જાણે છે, તો જેને જેને અવધિ જ્ઞાન છે બધાનો શ્રેયોક્ષમ કેવો છે, એ રીતે અહીંયા જેને જેને અતિશુદ્ધ જ્ઞાન છે બધાનો શ્રેયોક્ષમ કેવો છે અલગ અલગ છે. આટલું સમજાય છે, ખ્યાલ આવે છે? તો આ એક ચર્ચા થઈ. તો આ અંતરંગ નિમિત્તની વાત. ગુણ પ્રત્યેની આપણે ચર્ચા કરતા રહ્યા, ગુણસ્થાનની ચર્ચા થઈ ગઈ, બે ભેદ થઈ ગયા, પરિભાષા થઈ ગઈ, એનું સ્વરૂપ થઈ ગયું, કેવી રીતના જાણે છે એ વાત થઈ. ઘણી બધી વાત હમણાં સુધી થઈ ગઈ, હજી ઘણી બધી વાત આવવાની છે. આટલું ડાયજેસ્ટ થઈ ગયું, પચી ગયું આટલું, આગળ પીરશું, ખાવા તૈયાર છો કે ભૂખ નથી કે પેટ ભરાઈ ગયું? તૈયાર છો. ચલો હવે આપણે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાનની ચર્ચા કરીએ. જો એનો ભેદ છે 446માં. બે પ્રકારથી ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન ના ભેદ છે. બે પ્રકાર તમારી સામે છે. એક છે એક કોલમમાં, એક છે એક કોલમમાં. હવે જો આમાં છે સરળ છે, આ વિષય સરળ છે. આનું થોડા નામ નવા છે, પણ એની એક 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 લાઇનમાં પરિભાષા પાછળની સ્લાઇડમાં છે. એક 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 લાઇનમાં એની આપણે ચર્ચા કરશું. તો હવે ચલો આપણે બધા સાથે બોલશું. અનુગામી, અન અનુગામી, વર્ધમાન, હિયમાન, અવસ્થિત, અનવસ્થિત, પ્રતિપાતી, અપ્રતિપાતી. કેટલા થયા? 8. જોડકા કેટલા થયા? બરાબર. એકવાર અનુગામી, અનઅનુગામી, વર્ધમાન, નિયમાન, અવસ્થિત, અનવસ્થિત, પ્રતિપાતી, અપ્રતિપાતી. બરાબર છે. તો આ એક પ્રકારથી જે જાણવાની તારતમ્યતા છે, એક એક શબ્દ સાંભળજો બરાબર, જે જાણવાની તારતમ્યતા છે એ તારતમ્યતાના આધારે આ ભેદ છે. બેવ ભેદ, જોકે બેવ ભેદ. અને બીજો ભેદ, બીજા પ્રકારથી ભેદ કર્યા અવધિ જ્ઞાનના, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. આટલું સમજાયું? દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. હવે એને થોડુંક સમજી લો, કારણ કે સરળ છે. દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ, નામથી પરિચિત થયા બધા? દેશાવધિ, પરમાવધિ. થોડું બોલતા રહેજો, બોલશો ને તો પછી તમને ખ્યાલમાં પણ આવતું જશે. દેશાવધિ, પરમાવધિ અને, તો દેશાવધિ કરતા પરમાવધિ વિશુદ્ધ અને પરમાવધિ કરતા સર્વાવધિ વિશુદ્ધ. સમજાય છે? હવે એની ચર્ચા કરશો. પહેલા એક સમજી લો, પરમાવધિ અને સર્વાવધિ જે અવધિ જ્ઞાન છે એ નિયમથી, નિયમથી ચરમ શરીરી મુનિરાજ, ચરમ શરીરી જીવને હોય, મુનિરાજને હોય, ચરમ શરીરી જીવ કે જે એ ભાવમાં મોક્ષે જવાના છે એવા જીવને પરમાવધિ અને સર્વાવધિ અવધિ જ્ઞાન હોય છે. બધા મુનિરાજને નહીં, કોઈક કોઈક અમુક જ થોડાક જ એવા મુનિરાજને પરમાવધિ અને સર્વાવધિ જે અવધિ જ્ઞાન છે એ પ્રગટ થાય છે, એ જ ભાવમાં મોક્ષે જવા વાળા. જીવ એટલે, હા, મુનિરાજ, 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 મુનિ થઈને જ એ જીવ મોક્ષે જશે ને, મુનિ થઈને જ મોક્ષે જશે ને. તો જે મુનિ થઈને મોક્ષે જશે એની વાત છે, એ જ ભાવમાં મોક્ષે જવા વાળાને હોય છે. બધાને હોય એવો નિયમ નથી, બરાબર. અને જે દેશાવધિ છે એ દેશાવધિ અવિરત, વિરત અને નોર્મલ મુનિરાજ, ત્રણે પ્રકારના જીવોને હોય છે. આટલું સમજાયું? દેશાવધિ, નોર્મલ, વિરત, અવિરત અને મુનિરાજ. અને પરમાવધિને સર્વાવધિ કોને? કોને? એ જ ભવે મોક્ષે જાય. તમે બોલતા રહેશો તો તમારું ઇન્વોલ્વમેન્ટ રહેશે. આ વિષય એવો છે એટલે કહી દઉં છું. બીજા અધિકારથી વિષય બધા બહુ સરસ, બહુ સરસ એટલે આપણને સરસ જ છે, પણ એ તમારે જાણીતા આવશે. પાંચ ભાવ ના ને તે ને ત્રણ લોક ને બધું થોડો વિષય નવો છે, પણ નવા નવા વિષયો પણ આપણે સાંભળવા જોઈએ, જેનાથી આપણને આચાર્ય દેવની અને કેવળ જ્ઞાનની અને આપણા જ્ઞાન સ્વભાવની મહિમા આવે. કે કેવળ જ્ઞાનની હમણાં કેવળ જ્ઞાન સવાના જ વિચારતી હતી, કેવળ જ્ઞાનની હમણાં કેવળ જ્ઞાનમાં જાણતા હશે કે આ ત્રણ લોકના જે જીવો છે એ જીવોમાં કયા જીવને અવધિ જ્ઞાન છે, એ અવધિ જ્ઞાનથી એ શું જાણી રહ્યું છે, કયા પ્રકારનું અવધિ જ્ઞાન છે, ક્યાં લગાડી રહ્યું છે, દુરુપયોગ કરી રહ્યો છે, સદુપયોગ કરી રહ્યો છે, દેશા અવધિ છે કે પરમા અવધિ છે કે સર્વ અવધિ છે, એમાં પણ કઈ માત્રા શું વાત છે, એ બધું કોણ જાણી રહ્યું છે એકસાથે હમણાં? પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? ચલો તો હવે આપણે દેશાવધિ, દેશાવધિ, સમ્યક દ્રષ્ટિ, અવિરત, વિરત અને મુનિરાજ બધાને હોય. હવે આ દેશાવધિ ઓલું નહીં કે સર્વ પ્રદેશથી જાણે, એ નહીં. એ તારતમ્યતા, બરાબર છે. આ સૌથી ઓછું, પછી એના કરતા વધારે પરમાવધિ, એના કરતા વધારે સ સર્વા. હવે એની ચર્ચા આપણે આગળ કરી. ચલો હવે આપણે પહેલા આઠ પરિભાષા જોઈ લઈએ. બહુ ઇઝી છે, વાંચતા તમને સમજાઈ જશે આ પરિભાષા. જો હવે વાંચીશું, અનુગામી 447 ઉપર છે. અનુગામી જો અવધિજ્ઞાન સૂર્ય કે પ્રકાશ કી ભાતિ જીવ કે સાથ હી સાથ જાતા હૈ ઉસે અનુગામી કહેતે હૈ. સૂર્યનો પ્રકાશ અને સૂર્ય સાથે સાથે જાય ને, તો એવી રીતના જે અવધિજ્ઞાન જીવની સાથે સાથે 2, 4, 10 ભૌતિક સાથે સાથે ચાલતું હોય, સમજાય છે, ભૌથી ચાલતું હોય. એટલે કે પહેલા ના જેવી રીતના તીર્થંકરનો જીવ છે, તીર્થંકરનો જીવ ક્યાંથી આવે? સ્વર્ગ હતા નરકમાંથી. તો સ્વર્ગ અને નરકમાં હતા તો ત્યાં અવધિજ્ઞાન હતું કે નહીં? હતું. હવે અહીંયા તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, તેને તીર્થંકરના રૂપમાં આવ્યા, તેમને જન્મથી અવધિજ્ઞાન છે કે નહીં? તો એ કયું અવધિજ્ઞાન કહેવાશે? અનુગામી. કારણ કે એની સાથે સાથે પહેલા પણ હતું. અનુગામી સમજાયું, પરિભાષાથી સમજાયું. જો અવધિજ્ઞાન સૂર્ય કે પ્રકાશ કી ભાંતિ જીવ કે સાથ હી સાથ જાતા હૈ ઉસે અનુગામી કહેતે હૈ. બરાબર ખ્યાલ આવે છે? આ પાછું જીવનમાં નથી વાંચવાના, પાકું લખી નાખજો. એટલે એકવાર બરાબર સાંભળી લો, વાંચી લો અને થોડુંક યાદ રાખવાની કોશિશ કરજો. બરાબર. હવે આના પરથી ઘણું બધું નીકળી શકે, પણ આપણે થોડા આગળ વધીએ. આમ અનુગામી જો અવધિજ્ઞાન જીવ કે સાથ હી સાથ નહીં જાતા ઉસે અનઅનુગામી કહેતે. એટલે સાથે સાથે ના જાય, છૂટી જાય, એને શું કહેવાય? કે અનઅનુગામી કહેતે. સાથે સાથે ના જાય એને અનઅનુગામી. વર્ધમાન, હવે જો વર્ધમાન જો અવધિજ્ઞાન શુક્ર પક્ષ કે ચંદ્રમા કી કલા કી ભાંતિ બઢતા રહે ઉસે વર્ધ. બઢતા રહે એને શું કહેવાય? શુદ્ધ અને વધ આવે ને, તો એવી રીતના શુક્ર પક્ષ કે ચંદ્રમા કી કલા કે ભાંતિ વધતું રહે. એટલે થઈ ગયા પછી ગુણ પ્રત્યય અવધિજ્ઞાન થઈ ગયા પછી એ અવધિજ્ઞાન વૃદ્ધિ પામે છે, વધતું રહે છે, એને શું કહેવાય? વર્ધમાન. સમજાય છે? હા જી કે ના જી? અરે જાગો છો ને બધા? હા ઓકે. હિયમાન, હવે જો હિયમાન જો અવધિજ્ઞાન કૃષ્ણ પક્ષ કે ચંદ્રમા કી કલા કી તરફ ઘટતા રહે ઉસે હિયમાન કે. બઢતા રહે, ઘટતા રહે, સાત સાત જાય, સાત સાત ન જાય. ચાર થઈ ગઈ, સાત સાત જાય. મંદાનથી સમજાય, તમને સમજાય છે ને? બસ એટલે બધાને સમજાતું હશે, કારણ કે એકદમ ન્યુ કમર છે. પોઈન્ટ સમજાય છે? પણ એટલી રૂચિથી સાંભળે છે, બધા વિષય નવા છે એમની માટે. ચલો શું કીધું? સાત સાત જાય, સાત સાત ન જાય, બઢતા રહે. જો આ બધું વાંચવું જોઈએ, આપણને મહિમા આવી જાય આચાર્ય દેવની કે વન જંગલમાં બેસીને શું કમાલ કરી છે. ચલો હવે જો અવસ્થિત અને અનવસ્થિત, અવસ્થિત અને અનવસ્થિત છે. જો અવધિજ્ઞાન એકસા રહે, પ્રાપ્ત થયા પછી એકસા રહે, ન ઘટે ન બળે, ઉસે ક્યાં કહેતે હૈ? બરાબર, અવસ્થિત કહેતે હૈ. એકસા રહે, જે વધે પણ નહીં અને જે એક જેવું રહે, એને શું કહેવાય? અનવસ્થિત. પહેલામાં શું આવ્યું? વધે ઘટે, અને અહીંયા શું આવ્યું? એક. પ્રાપ્ત થયા પછી એક જેવું છે. બરાબર છે? અને જો પાણી કી તરંગો કી ભાંતિ ઘટતા બઢતા રહે, એકસા ન રહે ઉસે કહેતે હૈ અનઅવસ્થિત. બરાબર છે? ચલો એકવાર પાછું છ થઈ ગયા, એકવાર પાછું જલ્દી જલ્દી. પહેલા શું આવ્યું? સાત સાત રહે, સાત સાત ન રહે, રહે ન રહે, વધતા રહે ઘટતા રહે, એકસા રહે અને એકસા ન રહે, એટલે વધતું અને ઘટતું રહે. આટલું થઈ ગયું. હવે એક મિનિટ, હવે આ જો આ બે જોઈ લઈએ, છેલ્લે આપણે પ્રશ્ન લઈશું. આજે આ બે જો આના આગળની સાઈડમાં જો, 446 માં જો, છેલ્લે નીચે 446 માં જે બીજા છેલ્લા બે ભેદ છે ને, પ્રતિપાતી અને અપ્રતિપાતી. જો ગીર જાતા હૈ, પ્રાપ્ત થયા પછી ગીર જાતા હૈ, એને કહેવાય પ્રતિપાતી. અને પ્રાપ્ત થયા પછી જો નહીં ગીરતા, એને કહેવાય અપ્રતિ. બરાબર, ગીર જાય અને ન ગીરે. બરાબર, તો એક પહેલું શું આવ્યું? સાત સાત રહે, સાત સાત ન રહે, બઢતા રહે ઘટતા રહે, એકસા રહે બઢતા ઘટતા રહે, પડી જાય ન પડે. થઈ ગયું એટલું ક્લિયર? અરે વાહ, વેરી ગુડ બહુ સરસ. હવે જો આમાં એક પોઈન્ટ ખાલી કહીને આગળ વધીએ છે તો આ છે એક તારતમ્ય ગુણ પ્રત્યે અવધિ જ્ઞાનમાં તારતમ્યતાની અપેક્ષા બધા ભેદ પડ્યા છે. કેવળ જ્ઞાનીમાં કેવળ જ્ઞાનમાં આ પ્રકારે બધું જણાયું છે. પોઈન્ટ સમજાય છે. હવે જો ચરમ શરીરી, જે ચરમ શરીરી જે છે એને અનુગામી, પછી અનઅનુગામી, પછી વર્ધમાન, પછી હીયમાન નહીં, પહેલા ત્રણ હોય. ચરમ શરીરી જીવને પહેલા ત્રણ, પછી નિયમન નહીં. જો જે ઘટતું જાય એવું ન હોય, ચરમ શરીરી જીવને જે અવધિજ્ઞાન ઘટતું જાય એવું ન હોય, બરાબર છે. પછી એક સા રહે એ હોય, એના પછી બધે ઘટે ખરું, બરાબર છે, પણ એકદમ એકદમ જ પડતું જાય એવું ન હોય, અને પછી પ્રતિપાતિમાં જો ગીર જાય એવું ન હોય, અને અપ્રતિપાતિ જો ગીરે નહીં એવું. એટલે બે નહીં લેવાના, છ લેવાના. કયા બે નહીં લેવાના? પ્રતિપાતી નહીં, હા પ્રતિપાતી અને હિયમાન નહીં લેવાના. આ ચરમ શરીરી જીવની વાત છે. તો આ પ્રકારે આપણે અવધિ જ્ઞાનના જે બે ભેદ કર્યા એમાં ભોગ પ્રત્યે ગુણ પ્રત્યે, અને ગુણ પ્રત્યેના આપણે બે પ્રકારે ભેદ કર્યા, એક આઠ અને એક ત્રણ. તો ત્રણની ચર્ચા કરી, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ. પરમાવધિ સર્વાવધિ ચરમ શરીરી જીવ, દેશાવધિ બરાબર અવિરત વિરત અને મુનિરાજ, અને પછી આપણે આ આઠ ભેદ કર્યા અનુગામી અનઅનુગામી. તો એ પ્રકારે એનું આપણે સ્વરૂપ જોયું, બરાબર. આટલું થઈ ગયું. તો બે મેન ભેદ થયા, ભોગ પ્રત્યે અને ગુણ પ્રત્યે, અને ગુણ પ્રત્યેના આટલા ભેદ આચાર્ય દેવે સમજાવ્યા છે, બરાબર. હવે આપણે આગળ વધીએ. તૈયાર છો? આટલું પચ્યું? અર્ધાને નથી પચ્યું, કઈ વાંધો નહીં. એની સાંભળો તો છો, કાને તો પડે છે. ઈમાનદારીથી કહેજો, અગર આ ટાઈમે અહીંયા ન બેઠા હોત અને ઘરે હોત, મને નહીં કહેતા શું કરતા હોત, તો શું કરતા હોત એ વિચારી લેજો. એને ભાગ્યશાળી માનો કે ભલે વિષય ન સમજાય, થોડાક વિષય અઘરા પણ આવશે, કારણ કે આ મોક્ષશાસ્ત્ર છે, આ કોઈ જ્ઞાન પ્રદાન ગ્રંથ છે, આ જીનાગણની ડિક્શનરી છે. એટલે એકો એક વસ્તુ સમજાય જ એવી અપેક્ષા લઈને પણ નહીં આવતા, સમજવાની કોશિશ. એટલે ઘણા કે સારું ચાલો, બહુ સારું, આવીને બેસે, પ્રયત્ન કરજો. પણ ન સમજાય તો મૂંઝાતા નહીં, છોડી નહીં દેતા. બેટા બેટા ખાલી જ્ઞાન સ્વભાવની મહિમા કરજો કે વાહ 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 વાહ, કેવળ જ્ઞાનમાં શું આવ્યું છે, ઓ કેવળ જ્ઞાનમાં, કેવળ જ્ઞાનની મહિમા કરજો. એટલી તો આવડે ને, ચલો એટલું કરજો. હવે જો આગળ વધીએ. હવે આગળ આપણે થોડીક વાત, હવે સૂક્ષ્મ છે. દ્રવ્ય રૂપે નામ નહીં જોવું મારી સાથે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાથી વાંચ. અને હું બે અઠવાડિયાથી મહેનત કરું છું, એટલે આઈ હોપ કે હું સક્સેસ થવા ભણાવવામાં. જો હવે શું કે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અવધિ જ્ઞાનની જાણવાની સામર્થ. પેલા આખું ટોપિકનું નામ બોલી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ અવધિ જ્ઞાનની જાણવાની સામર્થ. સામર્થમાં જગન્ય, મધ્યમ અને ઉત્તમ. તો દ્રવ્યમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ. ક્ષેત્રમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ. ઉમડી ગઈ ને? હા બરાબર. દ્રવ્યમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ. ક્ષેત્રમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ. કાળમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ. અને ભાવમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ. બરાબર છે. બહુ બધું થાળીમાં પીરસાય, અરે ટ્રીટ છે, એમ સમજો ટ્રીટ છે. ફલસાડ મિષ્ટાન બધું જ ખાઓ, મસ્ત સમજાય, પચાવો. હોજરી તો ગુરુદેવના શિષ્યની તો દમ જોરદાર છે. હવે જો સાંભળો, વિષય સમજાઈ ગયો. દ્રવ્ય ક્ષેત્ર કાળ અભાવની અપેક્ષા અવધિ જ્ઞાનની જાણવાની સામર્થ, જગન્ય, મધ્યમ અને ઉત્તમના આધારે. ઉત્કૃષ્ટ, ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ. આટલું સમજાય. હવે જો દ્રવ્ય લઈએ. દ્રવ્ય, દ્રવ્યમાં સૌથી આપણે કહીએ ને સૂક્ષ્મ શું હોય? પરમાણુ. સમજો ધ્યાનથી, દ્રવ્યમાં સૌથી સૂક્ષ્મ, ક્ષેત્રમાં સૌથી સૂક્ષ્મ, પ્રદેશ. પ્રદેશ આ ચાર વસ્તુ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. દ્રવ્યમાં સૌથી સૂક્ષ્મ પરમાણુ, ક્ષેત્રમાં સૌથી સૂક્ષ્મ પ્રદેશ, કાળમાં સૌથી સૂક્ષ્મ. વેરી ગુડ, અરે વાહ, વેરી ગુડ. તો સમજાય જશે, કાળમાં સૌથી સૂક્ષ્મ અને ભાવમાં સૌથી સૂક્ષ્મ. ભાવમાં સૌથી સૂક્ષ્મ, હજી હજી, ભાવમાં સૌથી સૂક્ષ્મ, વેરી ગુડ એક્સલન્ટ. એક સમયની પર્યાયમાં પણ એના અવિભાજી પ્રતિચ્છેદો. ચંદ્રેશભાઈ સમજાય છે? અવિભાજી પ્રતિચ્છેદો અગેન દ્રવ્યમાં સૌથી સૂક્ષ્મ. ચલો આ તો બધા બોલવાનું છે, પછી નહીં બોલે તો ચાલશે. દ્રવ્યમાં સૌથી વધારે સૂક્ષ્મ પરમાણુ. પરમાણુ થી વધારે સૂક્ષ્મ કોઈ ન હોય દ્રવ્ય. પરમાણુ કહો કાલાનુ, પણ એ પરમાણુ લઈએ છે. કેમ પરમાણુ લઈએ છે? વેરી ગુડ. કેમ પરમાણુ લે છે? કારણ કે રૂપી પદાર્થને જાણવા વાળા અવિજ્ઞાનની ચર્ચા છે. કાલાનું રૂપી નથી, કાલાનું અરૂપી છે. સૂક્ષ્મ હોવા છતાં પણ માસ્ટર છે આપણે અહીંયા, હે ને? ચાલો તો શું કીધું? રૂપી પદાર્થોનો વિષય છે ને, એટલે તો દ્રવ્યમાં સૌથી સૂક્ષ્મ. જલ્દી આ તો બધાને સમજાય છે. પરમાણુ, પરમાણુ સૌથી સૂક્ષ્મ. પછી ક્ષેત્રમાં પ્રદેશ, એક પ્રદેશ, પ્રદેશ ક્ષેત્ર બરાબર છે. એક પ્રદેશ, એક પ્રદેશ કોને કહેવાય? પ્રદેશ કોને કહેવાય? એક પ્રદેશ કોને કહેવાય? એક પરમાણુ કે એક કાલાનું જેટલી જગ્યા રોકે એટલા આકાશને ક્ષેત્રને એક પ્રદેશ કહેવાય. આટલું તો સમજાય છે ને બરાબર? આપણે જેમ સિદ્ધાંત પ્રશ્નોત્તર મહારાજ તો એ પ્રદેશ. પછી કાળમાં કીધું સમય, એક સમય, સમય સૌથી સૂક્ષ્મ અંશ કાળનો. અને અવિભાગ પ્રતિચ્છેદ એ ભાવનો સૌથી સૂક્ષ્મ અંશ. એક પર્યાયમાં પણ અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે, એટલે એક પર્યાયમાં પણ એના અંશો છે. આટલું સમજાય છે બરાબર? હવે વિષય ચાલુ કરું. આ બેસ બની ગયો. વિષય શું છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા અવધિ જ્ઞાનની જાણવાની સામર્થ ઉત્તમ મધ્યમ અને જગન્ય. આટલું સમજાયું? હવે જો સૌથી પહેલા આપણે દ્રવ્ય લઈએ, દ્રવ્યની અપેક્ષા વાત કરીએ, પછી ક્ષેત્ર, પછી કાળ, પછી ભાવ. તો એ દ્રવ્યનું આપણે જગન્ય અને આપણે ઉત્તમ લેશું, અને પછી જગન્ય અને ઉત્તમની વચ્ચે જે પણ આવશે એ મધ્ય. તો મધ્યમ તો બધાના તમને સમજાઈ જશે. તો એ તો ચાર છૂટી ગયા. જગન્ય સમજશું, ઉત્તમ સમજશું, અને વચ્ચેનું મધ્ય. હવે જો જગન્ય, જગન્ય એટલે હવે સમજો સ્થૂળ. હવે આનું થોડું કેલ્ક્યુલેશન છે બરાબર છે? અને ઉત્તમ એટલે સૂક્ષ્મ. ઉત્તમ કેટલું ઉત્તમ શું જાણે છે? ઉત્તમ દ્રવ્ય અપેક્ષાએ અવધિ જ્ઞાન ઉત્તમ કેટલું? અને દ્રવ્ય અપેક્ષાએ અવધિ દ્રવ્ય. હવે દ્રવ્ય રાખજો માઇન્ડમાં, તમે ખાલી દ્રવ્ય માઇન્ડમાં રાખજો, ક્ષેત્ર કાળ ભાવ ભૂલી જશો. તો દ્રવ્ય અપેક્ષાએ ઉત્તમ અને જગન્યની વાત કરીએ તો જગન્ય એટલે કે જેટલું મોટું જાણી શકે, અને ઉત્તમ એટલે જેટલું સૂક્ષ્મ જાણી શકે. આટલું સમજાયું બરાબર છે? હવે જગન્ય જોવો, આ શરીર છે ને, હવે હું કેલ્ક્યુલેશન બતાવ્યું છે, પહેલા આપણે સમજીએ પછી વાંચીએ. આ શરીર છે, આ શરીર, આ ઔદારિક શરીર છે. સાંભળજો બધા ધ્યાનથી, બધાને સમજાશે. આ ઔદારિક શરીર છે. આ ઔદારિક શરીરમાં અનંત પરમાણુઓ છે. આટલું સમજાયું? આ ઔદારિક શરીરમાં કેના પરમાણુઓ છે? જેના આપણે અધિકારી બની બેઠા છે. જનરલ મેનેજર કહેવાય ને, જનરલ મેનેજર. જનરલ મેનેજર એટલે શું? એને બધું જ મેનેજ કરવું હોય. જનરલ મેનેજર શરીરને મેનેજ કરવું હોય, ઘરને મેનેજ કરવું હોય. રૂપાબેન, આજે તમે રિઝાઇન કરી નાખો કે હું જનરલ મેનેજરના પોસ્ટથી રિઝાઇન કરું છું. એનો મતલબ શું થયો? સમજાયું? સમજાયું નહીં એટલે કોઈ હસતું પણ નથી. જનરલ મેનેજરના પોસ્ટથી રિઝાઇન કરું છું એનો મતલબ કે હું હવે આ પોસ્ટથી રિઝાઇન કરું છું એનો મતલબ કે હવે હું કોઈ પૂદગલ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર આદિ કોઈ પણ જે જનરલ વસ્તુ અને પૂદગલ વસ્તુઓ છે એનો મેનેજર હું કોને રિઝાઇન કરું છું? અહીંયા લખી જજો મને પાસે. જનરલ મેનેજરના પોસ્ટથી જેને રેઝિગ્નેશન આપવું હોય એ મને અહીંયા રેઝિગ્નેશન, મને નહીં ગુરુદેવને અહીંયા આપી દેજો, લખીને આપી દેજો. પણ સમજાય છે? તો અહીંયા કે છે કે આ જે અનંત પરમાણુઓ છે એ અનંત પરમાણુથી આ શરીર બન્યું છે. જે આપણને એક લાગે છે, આ એક લાગે છે નહીં, આ અને આત્મા એક લાગે છે. એટલું પ્રગાઢ મિથ્યાત્વ છે, એટલું પ્રગાઢ મિથ્યાત્વ છે કે આ એક નહીં, આ એક તો લાગે છે, આ એક શરીર, આ એક નહીં, હું આ છું એવું એક પણ આ થઈ ગયું છે. પોઈન્ટ સમજાય છે? હવે વાત આખી અલગ છે. ઘણા એમ કે યાર અમને સોલ સાયન્સમાં વધારે મજા આવે છે, શું કરવું કહો? એની બેસિક વિષય ચાલે છે ને, એટલે તો એમાં બધી વાતો ચાલે છે, સાત તત્વની, ગ્રહિત, અગ્રહિત, મિથ્યાત્વ ને બધા. તો કે છે કે જે અનંત પરમાણુ છે આ અનંત પરમાણુથી બનેલું શરીર છે બરાબર છે? હવે અનંત પરમાણુ કેલ્ક્યુલેશન સમજો. આ અનંત આપણે શું કાઢવાનું છે? શું કાઢવાનું? દ્રવ્ય અપેક્ષાએ અવધિ જ્ઞાનનો જગન્ય વિષય. જગન્ય વિષય દ્રવ્ય અપેક્ષાએ અવધિક જ્ઞાનનો જગન્ય વિષય કેટલો છે એ કાઢવાનો છે. તો કેવી રીતના કેલ્ક્યુલેશન કાઢશું કે આ જે અનંત પરમાણુથી બનેલું શરીર છે, આ શરીરના જેટલા પરમાણુ છે લખો અનંત પરમાણુ, એને ડિવાઈડ કરો, એને ડિવાઈડ ભાગાકાર કહે ને, શું કહે ભાગાકાર, એને ડિવાઈડ કરો લોકના જેટલા પ્રદેશો છે. સાંભળો સાંભળો, મજા આવશે. લોકના જેટલા પ્રદેશ છે, કેટલા પ્રદેશ છે લોક આકાશના? અસંખ્યાત. તો અસંખ્યાત પ્રદેશ છે, તો એ અસંખ્યાત પ્રદેશથી એ અનંત પરમાણુ અને અસંખ્યાત પ્રદેશથી ડિવાઈડ કરો તો સંખ્યા કેટલી આવશે? અનંત જ આવશે. અનંત ને અસંખ્યાતથી ડિવાઈડ કરશો તો સંખ્યા કેટલી આવશે? બરાબર છે, થોડી ઓછી અનંત આવશે, કારણ કે તમે ડિવાઈડ કરી નાખ્યું ને એટલે થોડી ઓછી અનંત આવશે, પણ આવશે તો કેટલી અનંત. તો હવે સાંભળો, એ અનંત જે પરમાણુ આવ્યા ને પરમાણુ ડિવાઈડ કરીને, તે અનંત પરમાણુથી બનેલો જે પૂતગલ સ્કંદ છે એને અવધિ જ્ઞાન પોતાના જ્ઞાનમાં, એ દ્રવ્યને અવધિ જ્ઞાન વડે અવધિ જ્ઞાનીજી પોતાના જ્ઞાનમાં એ દ્રવ્યને સ્પષ્ટ પ્રત્યક્ષ જાણી શકે કે એ દ્રવ્ય હમણાં કયા રૂપમાં છે. ઓહો, ક્યાંથી આવ્યું? ઓહો, મનમાં આવ્યું ને, બસ સારું, મને એ જ અવાજ જોતો હતો. સમજાયું? જેટલું સમજાયું એટલું, કઈ વાંધો નહીં. પેલા અગેન, શું કર્યું ડિવિઝન, શું કર્યું પારણભાઈ, સમજાયું? પાછળ હાથ ઉપર કરો, સમજાયું હોય તો હાથ ઉપર, વેરી ગુડ. હવે જો સાંભળો, અરે તમે પાછળ કેમ જોવો છો? જો તો મારી સામે. તો શું કીધું? આ અનંત પરમાણુ અને જે પૂતગલ આ શરીરમાં અનંત પરમાણુ છે એને ડિવાઈડ કરો લોકના અસંખ્યાત પ્રદેશો સાથે, અને જે આવે એ અનંત પરમાણુનો જે સ્કંદ છે એને અવધિ જ્ઞાન પોતાના જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જાણી. બહુ ઓછું હોય, નાનું હોય, પણ સમજાય છે, પણ એને કેવું જાણી શકે? કેવું જાણી શકે? સ્પષ્ટ પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મનના અવલંબન વગર. આ થયો જગન્ય વિષય. ચલો જલ્દી, બરાબર. હવે એનો અવધિ જ્ઞાનનો સર્વાવધિ એટલે કે એનો ઉત્કૃષ્ટ વિષય, તો કે એનો ઉત્કૃષ્ટ વિષય કેટલો છે? તો કે એક પરમાણુ, એક પરમાણુને અવધિ જ્ઞાન જાણી શકે. એક પરમાણુને, એટલે એક પરમાણુ. હવે એક પરમાણુ ને સ્પષ્ટ, હવે આપણે જાણી શકીએ પરમાણુ ને? આપણે ન જાણી શકીએ, કારણ કે આપણો વિષય જ નથી, મતિશ્રુતનો વિષય જ નથી. તો એક પરમાણુ ને જાણવું એ અવધિ જ્ઞાન નો દ્રવ્ય અપેક્ષા એ, વેરી ગુડ. એક પરમાણુ ને જાણી શકીએ અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાનીજી એક પરમાણુ સુધી જ્ઞાન કરી શકે. આટલું સમજાયું? તા દ્રવ્ય અને એના મધ્યમાં એ મધ્યમ ભેદ એના થયા. આટલું ખ્યાલમાં આવે છે? હવે આપણે ક્ષેત્ર અપેક્ષા વાત કરીએ. દ્રવ્ય અપેક્ષા થોડો થોડો ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. ચાલો હવે ક્ષેત્ર અપેક્ષા વાત કરીએ. ક્ષેત્રમાં જો શું લખ્યું છે, જો દ્રવ્યમાં વાંચી લે, દ્રવ્ય અપેક્ષા છે જગન્ય અધિજ્ઞાન કા વિષય. એક જીવ કે છે ને 451 માં, એક જીવ કે ઓદારિક શરીર સંચય કે લોકાકાશ પ્રમાણ પ્રદેશ પ્રમાણ ખંડ કરને પર ઉસકે એક ખંડ તક કા જ્ઞાન હો સકે. હવે આ વાંચ્યું છે તો એ સમજાય, પણ તમને કીધું એટલે સમજાયું ને, તો એ રીતે લેવાનું છે. દ્રવ્ય અપેક્ષા છે સર્વ અવધિ જ્ઞાન કા વિષય હે એક પરમાણુ તક જાન સકતા. આ બધો વિષય આવ્યો છે ટીકામાં, બરાબર છે. હવે જો ક્ષેત્ર અપેક્ષાએ, જો ક્ષેત્ર અપેક્ષાએ અવધિ જ્ઞાનનો વિષય, હવે આ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ત્રણેય ક્ષેત્ર અપેક્ષા અવધિ જ્ઞાનનો વિષય, હવે જો આમાં થોડું વાંચવું પડશે. ક્ષેત્ર અપેક્ષા છે, પેલા જો જગન્ય અવધિ જ્ઞાન કા વિષય, શું લખ્યું છે? ઉત્સેગાંગુલ બરાબર કે અસંખ્યાત ભાગ તક કે ક્ષેત્ર કો જાનતા હૈ. નહીં સમજાયું હે, સાંભળો. આઠ યવ છે ને, યબ લખ્યું છે ને, એટલે જવ. સાંભળો, મારી સામે જો બધા, જવના દાણા હોય ને, જવના દાણા, એને તમે સાંભળજો ધ્યાનથી, એને તમે લાઈનમાં મૂકો. આઠ જવના દાણાને તમે લાઈનમાં મૂકો, કેટલી જગ્યા રોકાશે? સમજાયશે બધાને? આઠ જવના દાણાને એને તમે લાઈનમાં મૂકશો તો એ કેટલી જગ્યા રોકાશે? તો કે થોડીક જગ્યા રોકાશે ને, એક એક લાઈનમાં એક એક બાજુ બાજુમાં મૂકો તો થોડી જગ્યા રોકાશે. અસંખ્યાત ભાગ તક કે ક્ષેત્ર કો જાનતા હૈ. આ શું થયું? જગન્ય અવધિ જ્ઞાનનો વિષય ક્ષેત્ર અપેક્ષા. હવે શું કહ્યું? આ જે આઠ જવના દાણાએ જે આઠ દવ એટલે આટલું થશે, આટલું આટલું થશે, આટલું સમજો, આટલું. તો આઠ જવના દાણાએ જેટલી જગ્યા રોકી, બરાબર છે, બરાબર છે, એનો તમારે અસંખ્યાત્મો ભાગ કરવાનો, એનો તમારે અસંખ્યાત્મો ભાગ કરવાનો. આ જગન્ય બતાવે છે એટલે ઓછું, આમાં ઓછું એવી રીતના લેવાનું, હા આમાં ઓછું લેવાનું. એમાં જે અસંખ્યાત્મો ભાગ એનો કરશો અને જેટલું ક્ષેત્ર થશે એટલા ક્ષેત્રને એટલે એટલી દૂર સુધીના ક્ષેત્રને જાય, ક્ષેત્ર એટલે દૂર કેટલું કેટલા ક્ષેત્ર સુધીની વસ્તુઓને જાણી શકે છે, કેટલી કેટલા ક્ષેત્ર સુધીની વસ્તુને, તો કે એટલી જ દૂરી સુધીના ક્ષેત્રની વસ્તુને એટલે પુદગલને અવધિ જ્ઞાન જાણી શકે છે. આ અવધિ જ્ઞાનનો જગન્ય અપેક્ષાએ ક્ષેત્ર અપેક્ષાએ જગન્ય અવધિ જ્ઞાનનો વિષય છે. ન સમજાયું? આ નહીં સમજાય, સમજાયું ને? એટલે એકદમ નજીક, એકદમ નજીકનું, એકદમ નજીકનું જે પરમાણુ હશે, પુદગલ હશે, પુદગલ એને જાણશે. અને હવે ઉત્કૃષ્ટ જો, હવે એ તો સમજી જશો તમે. હવે જો ઉત્કૃષ્ટ શું કે છે, ક્ષેત્ર અપેક્ષા સે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન કા વિષય. ઉત્કૃષ્ટ દૂર સુધીનું કેટલું જાણી શકે, અવધિ જ્ઞાન હોય એ દૂર સુધીનું કેટલું જાણી શકે, દૂર સુધીનું કેટલું જાણી શકે. તો હવે જો અસંખ્યાત લોક પ્રમાણ તક કો જાણ સકતા હૈ. ન સમજાયો? ભાવ સમજાયો? અસંખ્યાત લોક પ્રમાણ એટલે કે એક લોક વગેરે પ્રદેશ છે અસંખ્યાત પ્રદેશ, એવા અસંખ્યાત લોક તમે ઉભા કરો, એક લોકમાં કેટલા પ્રદેશ, હિતુ ભાઈ ખ્યાલ આવે છે ને, એક લોકમાં કેટલા પ્રદેશ અસંખ્યાત, તો એવા અસંખ્યાત લોક ઉભા કરો, અસંખ્યાત અસંખ્યાત લોક ઉભા કરો, એટલી દૂર સુધી ના એની સામર્થ પ્રમાણે એટલી દૂર સુધી બધા દ્રવ્યોને જાણી શકે. તો પણ કેવળ, અરે આમાં છે ને, આમાં એકચ્યુઅલી તો કેવળ જ્ઞાનની જ મહિમા ઉભરાઈને આવે છે. તો પણ કેવળ જ્ઞાનની સામે કઈ નથી, કારણ કે કેવળ જ્ઞાન તો અનંત 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 લોકાકાશને જાત, અલોકાકાશને જાત. આ ઉત્કૃષ્ટ અસંખ્યાત લોક પ્રમાણ સુધીના ક્ષેત્રનું જાણી શકે એટલે બધું જ. અહીંયાથી ત્યાં સુધીની સમજો અસંખ્યાત લોક પ્રમાણ ક્ષેત્ર છે સપોઝ, તો અહીંયાથી ત્યાં સુધીની પોતાની સામર્થ પ્રમાણે બધું જાણી શકશે, સ્પષ્ટ પ્રત્યક્ષ રૂપી પદાર્થને. હવે બોલે એટલે એનો મતલબ શું થયો કે બધું ખબર છે કે કયા કયા દ્રવ્યનું, પુદગલનું, રૂપીનું, પુદગલનું, પરમાણુઓનું, પુદગલનું, સ્કંદનું, કયા કયા રૂપે પલમન થઈ રહ્યું છે એ બધું જાણે છે. આમાં હજી એક સિદ્ધાંત ઉભરાઈને બહાર આવે છે, તમને ખ્યાલ આવતો હોય તો. હજી એક સિદ્ધાંત ઉભરાઈને બહાર આવે છે, ખાલી જાણી શકે છે, કરી નથી શકતો, બરાબર. હજી ને હજી ને હજી ને જો કે કારમાં એ હજી ઉભરાઈને આવશે, કારમાં 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 આવશે. ક્રમવત પર્યાય જો એ કાર લઈએ, ચાલો આ સમજાયું, ક્ષેત્ર સમજાયું, ક્ષેત્ર સમજાયું, કેટલું ક્ષેત્ર કેટલું, જગન્ય સમજાયું, ઉત્કૃષ્ટ સમજાયું, ક્ષેત્ર જગન્ય અને ઉત્કૃષ્ટ, બરાબર છે. હવે કાર જુઓ, કાર જુઓ, કામ મધ્યમ એની વચ્ચેનો કાર જુઓ. કાર અપેક્ષા સે, કાર અપેક્ષા સે 453 માં જગન્ય અવધિ જ્ઞાન કા વિષય. હવે આ સાંભળો, કાર અપેક્ષા સે જગન્ય અવધિ જ્ઞાન, જગન્ય બરાબર છે, કે છે આવલી કે અસંખ્યાત ભાગ પ્રમાણ ભૂત ઓર ભવિષ્ય કો જાણતા હૈ. હવે પાછું, આવલી કે અસંખ્યાત ભાગ પ્રમાણ ભૂત અને ભવિષ્ય. હવે સમજો, એક આવલી છે, એક આવલી, હવે આ કાળ છે ને, એટલે આ શું કહેવાય, આપણે સમય, સમય સમયનું માપ છે, આવલી એ સમયનું માપ છે, ઘડી ઘડી ઘંટા કલાક, તો સમય એ, અરે આવલી એ સમયનું માપ છે. એક આવલીમાં, એક આવલીમાં કેટલા સમય હોય, એક આવલીમાં કેટલા સમય, તો કે અસંખ્યાત સમય. સાંભળજો ધ્યાનથી, એક આવલીમાં કેટલા સમય, અસંખ્યાત સમય, બરાબર છે. તો શું કીધું, આવલી કે અસંખ્યાત ભાગ પ્રમાણ, એટલે એક આવલીમાં જેટલા સમય છે એનો અસંખ્યાતો ભાગ કરો, બરાબર છે? બરાબર છે. તો એમાં જેટલા સમય આવે એટલા જ સમયનું ભૂત અને એટલા સમયનું ભાવિનું જાણે અજગમ્ય. આ જગન્ય ઓછું, ઓછામાં ઓછું, ઓછામાં ઓછું, તો કે થોડુંક પહેલાનું અને થોડુંક પછીનું. પોઈન્ટ સમજાય છે? ક્ષેત્રમાં થોડાક નજીકનું અને બહુ દૂરનું, દ્રવ્યમાં પરમાણુ અને સ્કંદ,
દ્રવ્યમાં એક પરમાણુ અને સ્કંદ, ક્ષેત્રમાં થોડુંક નજીકનું અને બહુ દૂરનું. સમજાય છે? હવે સમજાય છે? ક્ષેત્રમાં થોડુંક નજીકનું અને બહુ દૂરનું,
દ્રવ્યમાં એક પરમાણુ અને સ્કંદ, અને કાળમાં 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 એક થોડુંક પછીનું અને થોડુંક પહેલાનું ભૂત અને ભાવિનું. આવલીના અસંખ્યાત ભાગ કરો, આવલીમાં એક આવલીના અસંખ્યાત સમય છે, એના અસંખ્યાતનો ભાગ કરો, તો એના જેટલા સમય આવે એના
એક આવલીમાં અસંખ્યાત સમય છે, એનો અસંખ્યાત ભાગ કરો, અસંખ્યાતનો ભાગ કરો, તો એમાં પણ કઈક તો સમય આવશે કે નહીં, આવશે કે નહીં? તો એટલા જ સમય, એટલે સપોઝ ચાર સમય આવ્યા, ચાર સમય આવ્યા, તો ચાર સમય એક ઉદ્ગત દ્રવ્ય જેને વિષય બનાવે છે એના ચાર સમય પહેલા એની શું અવસ્થા હતી અને એના ચાર સમય પછી એની શું અવસ્થા થવાની છે, એ ભાવિકાળ અને એ ભૂતકાળ, એટલે થોડુંક પહેલાનું અને થોડુંક પછીનું, એટલે કે જે નથી કર્યું એને પણ અને જે થઈ ગયું એને પણ અને વર્તમાન એને પણ, બહુ થોડુંક થોડુંક પહેલા પછીનું. આપણે તો ઘણું બધું યાદ રહેશે ને, અને મને પહેલાનું યાદ રહેશે બધું. અહીંયા કે જે થોડુંક પહેલાનું ને થોડુંક પછીનું યાદ રહે એ જગન્ય, જગન્ય અધિકાર સમજાય છે? એટલે તમે એમ સમજો કે આ પૂતગલ છે, મને અવધિ જ્ઞાન છે, મારા અવધિ જ્ઞાનમાં આ પૂતગલને કાળ અપેક્ષા વિષય બનાવું છું, તો મારા અવધિ જ્ઞાનમાં જગન્ય અવધિ જ્ઞાનથી હું એમ જાણી કે આ માઇકનું ચાર સમય પહેલા શું પરમન હતું. સૂક્ષ્મતા સમજાય છે? અને ચાર સમય પછી શું પરમન થવાનું છે, ચાર સમય પછી શું પરમન થવાનું છે એ મને જણાઈ રહ્યું છે, એનો મતલબ એ
છે. હવે સમજાય?
એનો મતલબ એ છે કે શિક્ષણ આપણે જગન્ય લીધું, ઉત્કૃષ્ટ લીધું, તો તમને સમજાશે. ઓર મહિમા સમજાયું કે
ભાઈઓમાં સમજાય છે?
ઉત્કૃષ્ટ સમજાય છે, ઉત્કૃષ્ટ લેશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવે. પણ આ કાળ અપેક્ષા જગન્ય, થોડુંક પહેલાનું ને થોડુંક પછી, બસ એટલું જ જણાવશે.
જગન્ય અતિ જ્ઞાનનું અગર પ્રલંબન ચાલુ છે તો મને તો કેવળ જ્ઞાન દે, કારણ કે કેવળ જ્ઞાનીને
બધું જ ખ્યાલ મળે છે કે આ જગન્ય ચાલે છે, મધ્યમ ચાલે છે, ઉત્કૃષ્ટ ચાલે છે, શું ચાલે છે, શું નથી જાણતા, રૂપીને જાણે છે, કયા રૂપીને જાણે છે, કયા દ્રવ્યને જાણે છે, એની કઈ અવસ્થાને જાણે છે, ભૂતની જાણે છે, ભાવિની જાણે છે, ક્ષેત્ર આટલું જાણે છે, દૂરવર્તી, બરાબર. હવે જો કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અભિજ્ઞાનનો વિષય છે, અગેન અસંખ્યાત લોક પ્રમાણ, એટલે આ સમજાયું, અસંખ્યાત લોક પ્રમાણ સમજાયું, કે એક લોકમાં. હવે સાંભળજો બધા ધ્યાનથી, હિંમત નહીં હાર, તમારી સાથે રહેજો, અરે છોકી નહીં. હા, તો કે છે કે ઉત્કૃષ્ટ કાળ અપેક્ષા અભિજ્ઞાનનો ઉત્કૃષ્ટ વિષય કેટલો રૂપાબેન? તો કે જે એક લોકમાં કેટલા
પ્રદેશ અસંખ્યાત, કેટલા પ્રદેશ અસંખ્યા. હવે એવા અસંખ્યાત લોક ઉભા કરો તો એના કેટલા પ્રદેશ થશે? અસંખ્યાત ગુણા અસંખ્યાત થશે ને. હવે એ જેટલા પ્રદેશ, એના એ જેટલા પ્રદેશ આવ્યો, એને જે ફિગર આવ્યો, સપોઝ 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 10 કરોડ આવ્યો, 10 કરોડ, તો 10 કરોડ જે ફિગર આવ્યો પ્રદેશનો, એક લોક ઉભો કર્યો, એવા અસંખ્યાત લોક ઉભા કર્યા,
એના પ્રદેશ ગણ્યા, એ પ્રદેશ ગણ્યા બાદ ફિગર આવ્યો 10 કરોડ. તો 10 કરોડ સમય, એ 10 કરોડ ને શું કરી નાખવાનું? સમય, એ પ્રદેશ ને કેવા કન્વર્ટ કરવાનું? સમય. તો 10 કરોડ સમય પહેલાની અવસ્થાઓ, 10 કરોડ
સમય પહેલા અને 10 કરોડ સમય પછીની અવસ્થાઓ. ડોક્ટર સાહેબ ખ્યાલ ના રહે? આ રહે ને આપકો 10 સમય પછીની અવસ્થાઓ અને 10 સમય પહેલાની, 10 કરોડ સમય, સોરી 10 સમય નહીં, 10 કરોડ સમય એ પૂતગલનું, આની પહેલા આની પહેલા આની પહેલા 10 કરોડ સમય સુધી એની શું અવસ્થાઓ હતી એનો જાણ, અને 10 કરોડ પછીની શું અવસ્થાઓ, પછીની શું, મને પછી પણ વધારે ઇમ્પોર્ટન્સ આપવું છે, કારણ કે આપણે ગયા વખતે પણ સોશિયલમાં બહુ લીધું હતું કે આપણે 1% વર્તમાનમાં જીવીએ છીએ, 70% ભૂતમાં જીવીએ છીએ, 29% ભાવિમાં જીવીએ છીએ. પોઈન્ટ સમજાય છે? એટલે ભાવિનું મને ફિક્સ કેવું છે, ફિક્સ કેવું છે એટલે કે ફિક્સ છે એ એની એક પૂતગળની. અગર ભાવિની બધી પર્યાયો ફિક્સ હોય અને અવધિજ્ઞાની એને સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે, તો એક પૂતગળની અગર ભાવિની બધી પર્યાયો ફિક્સ છે તો પછી જીવની પણ ફિક્સ છે કે નહીં? અને ધર્મસ્થિકાયની બોલતા જ નથી કોઈ, છોડી દઉં છું, ચલો પૂરો થઈ ગયો. ધર્મ શિકાય ની, અધર્મ શિકાય, આકાશ કાલાનું, અરે જેમ તેમ કણ કણ અને એક એક પરમાણુ સ્વતંત્રતાની ઘોષણા કરવાનો જીન શાસન થઈ ગયો. સમય સમજાયું? હવે આ કેવળ જ્ઞાની સામે બોલો, કેવળ જ્ઞાની સામે આ એક પૂતગલ ની ભાવિ અને ભૂતની પર્યાય ને જાણ. એ કેવળ જ્ઞાની વિચાર કરતા થઈ શકે છે? અરે ના તો નહીં કહો, થોડી તો કહો, હા થઈ શકે છે. તો હવે કેવળ જ્ઞાની એક પૂતગલ ની ભૂત ભાવિ વર્ષ, આ તો 10 કરોડ, આમાં પણ આમાં તો દ્રવ્ય ક્ષેત્ર 4 ભાવની મર્યાદા આવી, 10 કરોડ સમય, 10 કરોડ સમય. અને કેવળ જ્ઞાની માં અમે ક્ષેત્રની મર્યાદા આવી, અસંખ્યાત લોક ઉભા કરો, મર્યાદા આવી, તારોની મર્યાદા આવી, ક્ષેત્રની મર્યાદા આવી. અને ભાવમાં બધું લઈ લો કે ભાવમાં છેલ્લું છે ને ભાવ, પૂરું કરો ને ભાવ, તો કે ભાવમાં તો કે જગન્ય અને ઉત્તમ, ભાવમાં પણ જગન્ય અને ઉત્કૃષ્ટ, તો જગન્ય ભાવ અપેક્ષા ચારે લેવાનું છે, ત્રણે ઉપરના લેવાના, કે એક પરમાણુ ને થોડાક ક્ષેત્રમાં રહેલા પરમાણુ, એક પરમાણુ થોડા ક્ષેત્રમાં રહેલા પરમાણુ ને થોડો કાર આમ ને થોડો કાર આમ, અને એ પરમાણુઓના ગુણો ની હરેક સમયની પર્યાય માં રહેલા જે અવિભાગ પ્રતિછેદો છે એને જાણે. આ ભાવ જગન્ય, આ જગન્ય અપેક્ષા એ ભાવ. જગન્ય અપેક્ષામાં શું લેવાનું? એક પર, જે ઉપર ત્રણ લીધા ને, જગન્ય ત્રણ લીધા ને, જગન્ય ત્રણ, એક પરમાણુ, થોડું ક્ષેત્ર અને થોડોક આગળ પાછળનો કાર. પણ એડ શું કરવાનું? એડ શું કરવાનું? ભાવ એડ કરવાનું ને ભાવ. તો ભાવમાં એડ શું કરશો? કે એ પૂતગળના ગુણોના પર્યાયોના અવિભાગ અને પ્રતિછેદોને એડ કરજો, તો આખું ભાવનું કમ્પ્લીટ થશે. બોલો, સમજાવવામાં દમ નીકળી જાય છે. અને એ કે જે જ્ઞાન પ્રગટ થાય તો સહજ જાણીને આ સ્વભાવ છે, અને એની મહિમા નથી આવતી આપણને. ભાવ ચાલ્યો જાય છે સંકલ્પ વિકલ્પોમાં, જે કઈ કરી શકતો નથી એવા સંકલ્પ વિકલ્પોમાં ભાવ ચાલ્યો જાય છે, અને જે જ્ઞાન સ્વભાવની મહિમા કરી શકવામાં સમર્થ છે. વિચાર કરો, આવા 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 મુનિરાજોની જે આવી વિશુદ્ધતા પ્રગટ થાય, આવું સમ્યક જ્ઞાન પ્રગટ થાય, આવી પાત્રતા પ્રગટ થાય, આવી વિશુદ્ધતા, આવું જ્ઞાન પ્રગટ થાય, વિચાર કરો કોઈ મનુષ્ય, કારણ વિચાર કરી, કોઈ મનુષ્ય ગતિનો જીવ દેવમાં જઈને કોઈ દેવની અનુમોદના નથી કરતો, પણ દેવો અસંખ્યાત આવીને મનુષ્ય ગતિના જીવોની અનુમોદના કરે. વિચાર કરો, દેવો આવીને નરકના જીવોની અનુમોદના કરે છે. ખ્યાલ આવે છે? તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સમજાયું, ભાવ અને ઉત્કૃષ્ટ, ભાવમાં ઉત્કૃષ્ટ, ભાવમાં ઉત્કૃષ્ટ, તો કે ઓનો સ્કંદ લીધો, પછી ક્ષેત્ર લીધું અસંખ્યાત લોક આકાશ પ્રમાણ, પછી કાળ લીધું, અને ભાવમાં એટલા બધા, હવે ભાવમાં ઉત્કૃષ્ટ લો, એ બધા પૂતગળ રૂપી પદાર્થોના ગુણોની પર્યાયોના અવિભાગ પ્રતિછેદોને. આજે અવધિ જ્ઞાન, આજે સમજાયું? ચલો જલ્દી 5 મિનિટમાં અવધિ જ્ઞાન અને જાતિ સ્મરણ જ્ઞાન અત્યંત જલ્દી, આ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું? અવધિ જ્ઞાન અને જાતિ સ્મરણ જ્ઞાન. શું કીધું? અવધિ જ્ઞાન એ રૂપી પદાર્થને જાણવામાં સમર્થ છે. હવે સાંભળજો, સપોઝ કોઈ જીવ અહીંયાથી નરકમાં ગયો કે પછી દેવલોકમાં ગયો, તો એને જન્મતા હવે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન થઈ જશે. જલ્દી જલ્દી, બરાબર છે? હવે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન થયું, હવે ત્યાં જઈને અવધિ જ્ઞાન મૂકશે, તો એને અવધિ જ્ઞાનમાં શું જણાશે? એને અવધિ જ્ઞાનમાં, રાજીભાઈ સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એને અવધિ જ્ઞાનમાં જણાશે, અવધિ જ્ઞાનમાં જણાશે આ મંદિર, એને અવધિ જ્ઞાનમાં જણાશે આ ભગવાન, એને અવધિ જ્ઞાનમાં જણાશે આ પ્રતિમા, એને અવધિ જ્ઞાનમાં આખું જણાશે, કારણ કે અવધિ જ્ઞાનની મર્યાદા ક્યાં સુધી છે? રૂપી પદાર્થ સુધી. અને એ સમ્યક દર્શનના નિમિત્ત નહીં બને, સમ્યક દર્શનના નિમિત્ત અવધિ જ્ઞાનમાં જણાયેલા આ બધા રૂપ સાથે સાથે પછી એની સાઈડ જશે જાતિ સ્મરણ જ્ઞાન પર, એટલે કે મતિ જ્ઞાન નો અંશ છે સ્મરણ, જાતિ સ્મરણ, સ્મૃતિ, સ્મૃતિ, ધારણા, ધારણા, એ ધારણા જ્ઞાન નો અંશ જાતિ સ્મરણ. તો હવે આ બધું જણાવવાની સાથે સાથે એ જીવ અગર ઘર સંસ્કાર લઈને ગયો છે અહીંયાથી તત્વ જ્ઞાન નો, તો એ જીવને ત્યાં અને એ જાતિ સ્મરણ જ્ઞાનમાં એને અહીંયા જે તત્વ ચર્ચાઓ અને જે તત્વ જ્ઞાન અને જે ઉપદેશ અને જે દેશનો અને જે વિચાર એ જેને કહ્યું હતું, એ યાદ આવતા પછી એના થશે નિર્ણય અજ્ઞાન પાસે, અને એમ કરતા કરતા પછી દ્રઢ નિર્ણય થશે અને એ જીવને શું થશે તો કે સમ્યક દર્શન. સમ્યક દર્શન નો જાતિ સ્મરણ પ્રબળ કારણ છે, કારણ કે જે તત્વ ચર્ચાઓ કરી છે, જે વાતો સાંભળી છે, જે આત્માની વાતો અતુથી આત્માની જે વાતો સાંભળી છે, એ વાતોનો વિચાર ચાલશે અને વિચાર જે ચાલે છે એ વિચાર મતિ શુદ્ધ જ્ઞાનમાં ચાલે છે, એ વિચાર મતિ શુદ્ધ જ્ઞાનનો અંશ છે. આટલું સમજાયું? અવધિ જ્ઞાન આ થયું, જાતિ સ્મરણ અવધિ જ્ઞાનમાં અંતર પોઈન્ટ ખ્યાલ આવે છે. અને એમાં ઘણી બધી વાતો છે, હજી મેં ક્લાસ પોઈન્ટ કહી દઉં, વિષય પૂરો થાય. એ ક્લાસ અવધિ જ્ઞાનનો દુરુપયોગ અને સદુપયોગ. ઘણો દેવો અવધિ જ્ઞાનનો સદુપયોગ કરે છે, દુરુપયોગ પણ કરે છે, સદુપયોગ પણ કરે છે. કરે છે કે નહીં અવધિ જ્ઞાનનો સદુપયોગ? કેવી રીતના? એ મુનિરાજો ઉપર, સત્યો ઉપર ઉપસર્ગ થાય છે તો એ ઉપસર્ગ દૂર કરવા માટે અવધિ જ્ઞાનમાં જાણે છે ઉપસર્ગ થઈ રહ્યો છે. અવધિ જ્ઞાનમાં જાણે છે સીતાજી ઉપર ઉપસર્ગ થઈ ગયો, નિર્દોષ છે, અગર એ અગ્નિમાં બળી ગઈ તો જીનશાસનની પ્રભાવ ન થશે. તેનો સદુપયોગ કરે છે, આવે છે, બચાવે છે. કેમ બચાવે છે? અવધિ જ્ઞાન થયું એટલે કેમ બચાવે છે? કેમ બચાવે છે? કારણ કે સીતાજીનો એ પુણ્યનો ઉદય હતો, એટલે દેવનો વિકલ્પ આવ્યો, એટલે બ્રહ્માં ન રહેતા કે અમારો સંકટ આવશે તો દેવ આવશે, તો દેવ આવશે. એની રાહ નહીં જોતા, ઉદય હશે અહીંયા તો સામે મનુષ્ય પણ દેવ બંધ ઉભા રહેશે, અને એ ઉદય નહીં હોય તો મનુષ્ય અને પરિવાર જન પણ નારકી બંધ ઉભા રહેશે, વેર લેવા આવશે, ક્રોધ કરશે, અપમાન કરશે. પોઈન્ટ સમજાય છે? અને એનો દુરુપયોગ તો નરકમાં એનો દુરુપયોગ થાય છે. આપણે આવે છે ને અસુરકુમાર જાતિના દેવો નરકમાં જઈને અવધિ જ્ઞાન વડે એ દેવ નારકીઓને ભીડાવે છે. કેવી રીતે ભીડાવે? લડાવે, ઝઘડા કરાવે કે જો ધંધામાં જો તું જાણ, તું જાણ ધંધામાં જો તને કેવી ટોપી પહેરાવી હતી, જો કેટલી છેતરપિંડી કરી હતી. સમજાય છે? જો સાસુઓ હોય ને, હવે સાસુઓ બહુ પહોંચી જાય નરકમાં, મુમુક્ષુની સભામાંથી તો કોઈ ન જાય, પરંતુ જાય કે નહીં જે બીજા હોય, અને પહોંચી જાય અને પછી લડાવે, જો તને આમ કર્યું હતું, જો તને આમ કર્યું હતું, જો આમ કર્યું હતું, અરે, અને પછી લડે ને, પછી લડે ને, લડે ને, લડે ને, ઓલા ખુશ ખુશ થાય. એ કર્મ બાંધે, આ કર્મ બાંધે, ન જાને કેવા કેવા વિચિત્ર કર્મ બાંધી લે ત્યારે, ન જાને કેવા કેવા કર્મ બાંધી લે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? પદ્માવતી અને ધર્મેન્દ્ર, પોઈન્ટ સમજાય? જેને ભગવાનની જેમ પૂજે છે, અરે પણ દેવ છે ભાઈ, એ દેવગતિના જીવો છે, જે નાગ નાગિન હતા, પાર્શ્વનાથના જીવે એમને નમોકાર મંત્ર સંભળાવીને સમાધિ મનન કરાવ્યું, અને ત્યાંથી પછી ગયા, અને ત્યાંથી પછી રક્ષા કરવા આવ્યા. તો પાર્શ્વનાથ ભગવાનનો એ સમયે એ પ્રકારનો ઉદય હતો, એટલે આવ્યો. એક વાતમાં કેટલી બધી નિશંકતા, નિર્ભયતા, દ્રઢતા, ક્રમપર્યાય, સ્વતંત્રતા, વસ્તુ સ્વતંત્રતા, કેટલા સિદ્ધાંતો એક વાતમાંથી કાઢવાના છે. એ કાઢતા આપણને આવડવું જોઈએ. બહારમાં તો એને શેરડીનો શેરડી નાખે ને, તો એને આમ નાખી નાખીને નાખી નાખીને ખબર નહીં કેટલા જૂસ કાઢી નાખે, કાઢે કે નહીં બોલો જલ્દી. અહીંયા ગુરુદેવે કર્યું કે એટલું બધું તત્વ અંદરમાં એમને કેટલું એને ગોલન કર્યું હશે, કે ગોલન કરી 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 ચિંતન મનન ગોલન અનુભવ દ્રઢતા પૂર્વક આખા જીનોગમનો અને દ્વાદશાંગનો અનંત કીર્તન કરવાની વાણીનો સર એનો રસ આપણને કાઢીને આપ્યો. બોલે તૈયાર માલ આપ્યો, પી ભાઈ, હવે પી એટલે તો હવે તૈયાર રસ આપે તો શું કરે રૂપાવે? કેવી રીતના પીવો? હા, ઘટ આવ્યું ને, ઘટ 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 ઘટ, એવી રીતના અહીંયા તત્વ જ્ઞાનનો રસ્તા સ્વાદન કરાવે આ ભાવમાં. વિષય ચાલે અવધિ જ્ઞાનનો, અરે વિષય ચાલે છે મનપર્યાય જ્ઞાન, અરે વિષય ચાલે છે કેવળ જ્ઞાનનો, વિષય ચાલે છે પાંચ ભાવનો, ત્રણ લોકનો, કર્મનો, વિષય બધા ચાલે છે, પરંતુ બધામાં અંદરથી અંદરથી આનંદ આવવો જોઈએ કે આ મારી વાત ચાલે છે. અમારા ઉજ્જવળ ભવિષ્યની વાત ચાલે છે, અમારા કલ્યાણની વાત ચાલે છે, અમારા હિતની વાત ચાલે છે. જે હિતની વાત તિરસવા માટે ગુરુદેવશ્રી સિમંદર ભગવાન પાસેથી ભાતું લઈને આવ્યા, આપણી સામે ખોલી મૂકી કે છે ને, એ કાગડો હોય એ પણ, એને પણ કઈક મળે ને ખાવાનું, તો કાકા કરીને બોલો, બોલાવે કે નહીં. એવી રીતના અહીંયા કે છે કે સાગરનીના મેળે એટલે લાગે છે કે આપણે બધા સાથે મળીને અત્યારે જ્ઞાનની ધરતામાં આગળ વધીએ અને મોક્ષ માર્ગમાં આગળ વધીએ. આવતી જ્ઞાન થઈ ગયું એટલે થઈ ગયું એમ નથી પૂછ્યું, અવધિજ્ઞાન થઈ ગયો, વિષય થઈ ગયો એમ. અવધિજ્ઞાન નો વિષય થઈ ગયો, એની પરિભાષા થઈ ગઈ, એના ભેદ થયા ગુણ પ્રત્યે ભવ પ્રત્યે, ગુણ પ્રત્યેના ભેદ 8 અને 3 થયા, એની પરિભાષાઓ થઈ, એનું બધું સ્વરૂપ જોયું, ગુણસ્થાન જોયું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા અવધિજ્ઞાન ને જાણવાની સામર્થ્ય જોઈ, અવધિજ્ઞાન અને જાતિજ્ઞાન જ્ઞાન વચ્ચેનો અંતર જોયો, અને અવધિજ્ઞાન નો દુરુપયોગ અને સદુપયોગ એ પણ જોયો. એટલે જ્ઞાનનો ક્યારે પણ દુરુપયોગ કરશું તો આગળ પણ જ્ઞાનનો દુરુપયોગ જ થશે. અહીંયા દુરુપયોગ કરીએ છીએ ને, એકબીજાને બધીવાનું લડાવવાનું, આ કરવાનું, અહીંયા ની વાત ત્યાં, અહીંયા ની વાત ત્યાં, આ બધા સંસ્કાર લઈને જશું ને તો અવધિજ્ઞાન મળી જશે ને, તો એ અવધિજ્ઞાનનો આ દુરુપયોગ કરશું. જેવા સંસ્કાર લઈને જશો ને એવું જ્ઞાનનો ત્યાં પણ આગળ થશે. અને એનો સદુપયોગ કઈ રહ્યો છે? જ્ઞાનનો સદુપયોગ, ભણવા ભણો, અરે જ્ઞાનનો સદુપયોગ, એનું ચિંતન, મનન, ઉર્ધતા કોઈ પણ ઉડે આવે તો અંદરમાં જ્ઞાન સ્વભાવના બને. હું ઉભી રહીશ આ ઉદયની સામે, અમે ઉભા રહીશું, અરે આ ઉદય શું છે, અરે ઉદય મારામાં ક્યાં છે, અંદરથી એ બેકગ્રાઉન્ડ માં ચાલવું જોઈએ, બેકગ્રાઉન્ડ માં ચાલો, બહારનો એક રોલ અલગ, અંદરનો એક રોલ અલગ, બે રોલ થવા જોયા. સમજાય છે? આ બહાર જે ચાલે ચલો, વિકલ્પ આવી ગયા, ગુસ્સો આવી ગયો, રાગ થઈ ગયો, બધું, પણ બેકગ્રાઉન્ડ માં ચાલુ છે કે રાગ અનર્થકારી છે, વિકલ્પ અનર્થકારી છે, પર દ્રવ્યાન પરિણામ મારી અનુસાર નહીં થાય. આ ધારા અંદરમાં સતત ચાલવી જોઈએ, એ સતત જયારે ચાલવાનું થશે અને પાત્રતા કેળવાશે, અને એ પાત્રતા જ આગળ અનુભૂતિ સુધી આપણને લઈ જશે. આવી દશા આપણા જીવનમાં પ્રગટ. નિજન ભીમ જને બતાઈયા અનંત ઉપકાર હૈ, ઇસ ખેલિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, ઇસ ખેલિયે જિન વાણી માત કો વંદના શત બાર. બલન કાન નિત બોધિની દ્વાદશાંગી પરમકારી જિનવાણી માત નો